ભગવાન રામચંદ્રજી એ કર્યો હતો અશ્વને. અશ્વ એટલે ઘોડો, એને છૂટો મૂકવામાં આવે આખા વિશ્વમાં ફરતો, અને બધા રાજ્યના રાજાઓ એની શરણાગતિ લે, અને આખા વિશ્વમાં ફરીને ઘોડો પાછો રાજ્યમાં પ્રવેશ કરે ત્યારે એનો યજ્ઞ પૂર્ણ થાય. એટલે ઘોડો જ્યાં સુધી ફરતો હોય ત્યાં સુધી જે યજ્ઞની દીક્ષા જે યજમાને લીધી હોય એ રાજાએ એને આહુતિ ચાલુ રાખવી પડે યજ્ઞ વિધિમાં. વર્ષો વ્યા જાય ઘોડાને કરીને આવે, અને એમાં કોઈ ઘોડાને રોકે તો એને એને યુદ્ધ કરવા યજ્ઞ મૂકીને જવું પડે રાજાને. તો લાખો કરોડો નો ખર્ચો થાય અને હજારો વર્ષો વ્યા જાય. કળિયુગમાં તો કોઈ કરી ન હોય, પણ ભગવાન કૃષ્ણના એક નામની સામે કોઈ વ્યક્તિ 1000 અશ્વમેધ યજ્ઞ કરવાનું ફળ મૂકે તો પણ એની તોલે ન આવે. કોઈ એમ કે 1000 અશ્વમેધ યજ્ઞ કરવા અને કૃષ્ણનું એક નામ બે હરખું એમ બોલે તો યમરાજ એને દંડા વાળી બોલા. કારણ કે યમરાજને એના બનેવી અરે બહુ પ્રેમ છે. તમને ખબર છે ને યમરાજના બનેવી કોણ છે? યમરાજની બહેનનું નામ છે યમુના, અને યમુનાના પ્રિયતમ છે મુરલીવાળા કૃષ્ણચંદ્ર. તો એ બે હાળા બનાવીને બહુ ભળે છે. કળિયુગમાં ભળે ને બધા, ભાઈ ભાઈને ન ભળે પણ હાળા બને ભળે. એટલે તો ગીતા થઈ. તમને ખબર છે ને અર્જુન જે છે, અર્જુનના સાળા કોણ? કૃષ્ણ. કારણ કે સુભદ્રા સાથે અર્જુનનું પાણી ગ્રહણ થયું, અભિમન્યુનો જન્મ થયો, તો સુભદ્રા કૃષ્ણની લાડલી બહેન છે. આ બધું હાળા બનેલું ચક્કર છે. તો યમરાજ જે મૃત્યુના કંટ્રોલર દેવતા છે, સાક્ષાત મહાકાળ, જે ચેચર અચર બધા જીવોને કંટ્રોલમાં રાખે છે, એ યમરાજ કૃષ્ણના દાસ છે. તો ભગવાન શ્રી કૃષ્ણના નામની સાથે કોઈ યજ્ઞનો ફળ મૂકે તો યમરાજ એની ખૂબ ટ્રીટમેન્ટ કરે છે. ત્યાં સંયમની પુરીમાં યમરાજની જે નગરી છે યમલોકમાં, એની જ્યાં ઓફિસ છે એ એરિયાને સંયમની પુરી કહે છે. એનું નામ શું છે? સંયમની પુરી, યમરાજની ઓફિસ એડ્રેસ. તો સંકીર્તન યજ્ઞ સર્વોપરી યજ્ઞ છે, અને કળિયુગનો તો આ પરમ ધર્મ છે. એટલા માટે હરે કૃષ્ણ સંસ્થા, શ્રીલ પ્રભુપાદજી જે સંસ્થાના આચાર્ય છે, એમણે ગીતા ભાગવતના સાર સ્વરૂપ રામ અને કૃષ્ણનું પવિત્ર નામ આખા વિશ્વમાં પ્રચાર કર્યો, અને કરોડો લોકોને, અજબો લોકોને ગીતા ભાગવતના જ્ઞાનથી પ્રેરિત કરી અને સનાતન ધર્મના માર્ગે વાળ્યા, અને એ લોકોને પવિત્ર વૈષ્ણવ બ્રાહ્મણ બનાવી દીધા. આફ્રિકન યુરોપિયન આદિ એકદમ મ્લેચ્છ લોકોને પણ. તો પછી વૈષ્ણવ, આ તો આપણો તો સનાતન, આપણો તો આ મૂળ છે ને, આપણી તો આ સાચી સંપત્તિ છે. પણ આપણે બધા સંસારના કાર્યોમાં એટલા હલવાઈ ગયા કે આપણા મૂળ ધર્મને ભૂલી ગયા છે. એટલા માટે સંતો આવે અને ગીતા ભાગવતની જ્ઞાનામૃતની વર્ષા કરી આપણને સાચો માર્ગદર્શન, સાચી દિશા બતાવે. અને એવું કહે છે કે સૌભાગ્યશાળી જીવાત્મા હોય એ સત્સંગમાં આવી શકે, નહીં તો બાજુમાં રહેતા હોય તો બીજે વૈયા જાય, સુઈ જાય, ન આવી શકે. ભાગ્યશાળી વ્યક્તિ ભગવાન જેની ઉપર કૃપા કરે. અપનો જન જાની રામ મોહે સંત સમાગમ જીવ. ગરુડજી કહે છે કે રામે મને પોતાનો ગીનો, એટલે હે કાકભૂષણજી તમારો સંગ્રહ. તો વેદોનો સાર છે ભગવાનનું નામ લેવું, અને ભગવાનનું નામ લેવાથી પાપ વાસના બધી બળી જાય છે, ભગવાનમાં પ્રેમ થાય, મુક્તિ મળે છે જન્મ મૃત્યુમાંથી. એટલા માટે જેટલા સંતો થયા કળિયુગમાં, ત્રેતામાં, દ્વાપરમાં, બધા એક જ ધર્મ પીડ્યો છે, ભગવાનનું નામ સંકેત. આપણે પણ ઋષિ મુનિ અને દેવતાઓના પગલે પગલે ચાલીએ છીએ, અને ગીતા ભાગવતના સત્સંગ કરી, ભગવાનનું નામ સંકીર્તન કરી, અને ભગવાને જે શક્તિ બુદ્ધિ આપી છે એનાથી પુરુષાર્થ કરી, એમાં સંતોષ રાખી ભક્તોની આરે પ્રેમ સ્નેહથી જીવન જીવવાનું. બહુ સરળ વાત છે, પણ ભક્તોનો સત્સંગ હોય તો સરળ છે, નહીં તો આ બધું બહુ મુશ્કેલ બની જાય. આવો કીર્તન કર્યા પછી 5-10 મિનિટ ભગવાન ને ગુરુ ને વૈષ્ણવ ને કઈક સ્તુતિ પ્રાર્થના કરીએ, અને ત્યાર પછી 25-30 મિનિટ કઈક ભાગવત નો એક પ્રસંગ નું આસ્વાદન કરીએ. ભાગવત તો એક રસ સમુદ્ર છે, કલાકમાં એક કલાકમાં કઈ આખી કથા તો ન થાય, પણ થોડાક અવશેષો નું પાન કરીને આપણે જીવનને ધન્ય કરીએ. બધા મારી પાછળ બોલો, ભગવાનને સ્તુતિ વંદના, જેથી આપણું મન શાંત થાય, બુદ્ધિ પવિત્ર થાય, અને ભગવાન કૃપા કરીને દિવ્ય જ્ઞાન આપણા હૃદયમાં સમજાવે એની માટે પ્રાર્થના કરવી બહુ જરૂરી છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. નારાયણં નમસ્કૃત્ય નરં ચૈવ નરોત્તમં દેવીં સરસ્વતી વ્યાસં તતો જયામુદીરયે. નષ્ટ પ્રાયેષુ ભદ્રેષુ નિત્યં ભાગવત સેવયા. ભગવતી ઉત્તમ શ્લોકે ભક્તિર્ભવતિ નાશનકિ. શ્રી ગુરવે ગૌરચંદ્રાય રાધિકાય તદાલય. કૃષ્ણાય કૃષ્ણ ભક્તાય તદભક્તાય નમો નમઃ. કૃષ્ણાય વાસુદેવાય દેવકી નંદનાય ચ. નંદ ગોપ કુમારાય ગોવિંદાય નમો નમઃ. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ. શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌર ભક્ત વૃંદ. હરે કૃષ્ણ 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 હરે હરે. હરે રામ 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 હરે. વ્યાસ નંદન શ્રી શુકદેવ सुखदेव गोस्वामी महाराज परीक्षित ने भगवान श्री कृष्ण ની પાવન પવિત્ર અમૃતમય કથાનું રસવાન કરાવી રહ્યા છે. કૃષ્ણ કથા રસનું જે પાન કરે છે એનો ભવરોગ મટી જાય છે. કૃષ્ણ કથા એક રસાયણ છે જે કાનના રસ્તેથી કૃષ્ણ કથા રસ હૃદયમાં જતાની સાથે હૃદયની અંદર ચિત્તની અંદર જે વાસના છે, ઈર્ષા છે, લોભ ક્રોધ આ બધા દુર્ગુણોને શાંત કરી દે અને સાથે સાથે એક અદ્ભુત આનંદ પ્રદાન કરે. વાસ્તવિક કૃષ્ણ કથાનો ટેસ્ટ રસ જેને મળ્યો છે એ કૃષ્ણ કથા માટે ઓર વધારે તરસે છે. સંતુષ્ટિ મળતી નથી. નૈમિષારણ્ય ઋષિઓ જ કહે છે કે સુધ ગોસ્વામી કથામૃત ચાલુ રાખો, અમને નવો નવો રસ મળે છે, અમને તૃપ્તિ થતી નથી. તો કૃષ્ણ કથા પુરાતન પહેલાની હોવા છતાં પણ જ્યારે સાંભળીએ ત્યારે નિત્ય નવીન, કારણ કે ભગવાન શ્રી કૃષ્ણ નિત્ય નવીન છે અને એમની કથા પણ સચિદાનંદ રસમય છે. જ્યારે જ્યારે સાંભળીએ ત્યારે નવી અને એક નવો જ રસ, નવું જ જ્ઞાન પ્રદાન થાય છે. કૃષ્ણ કથા રસ ક્યાં મળે છે? જ્યાં ભગવાનના ભક્તો હોય તેની પાસે મળે. કોઈ કોલેજમાં, સ્કૂલમાં, ડોક્ટર પાસે જ્ઞાન ક્યાં? કૃષ્ણ કથા રસ વૈષ્ણવો પાસે મળે. એટલા માટે મહાન નીતિજ્ઞ ચાણક્ય પંડિત બહુ સુંદર વાત કરે છે કે સાધુનામ દર્શનમ પુણ્યમ. કોઈ કૃષ્ણ કથા જેના હૃદયમાં હોય અને કૃષ્ણ ભક્તિ જેના હૃદયમાં હોય એવા સાધુ વૈષ્ણવના દર્શન કરવા આ મહાપુણ્ય છે. સાધુનામ દર્શનમ પુણ્યમ તીર્થ ભૂતા હિ સાધવ. સાધુ એક સાક્ષાત તીર્થ છે. કાલે ન ફલતી તીર્થા. તીર્થોમાં તમે જાઓ ને, ગંગા ને યમુના ને તીર્થયાત્રામાં તો ઘણા પૈસા ખર્ચ થાય, ઘણો સમય લાગે અને ત્યાં ગયા પછી ઘણા સમયે ફળ મળે. પણ સાધુનમ સત્યમ ફલતી. પણ કોઈ સાચા વૈષ્ણવના દર્શન માત્ર કરે ને, દર્શનથી અને મહાપુણ્ય મળી જાય અને પાપ બધા બળી જાય. હવે સાધુના દર્શન, સૂર્યવંશનું નામ તમે સાંભળ્યું છે, જે વંશમાં સાક્ષાત ભગવાન મર્યાદા પુરુષોત્તમ રામચંદ્રજી અવતાર લીધો. ઈ વંશમાં સુયોગ્ય એક બહુ સુંદર રાજા થઈ ગયા પૂર્વજ, રામચંદ્રજીના પૂર્વજ. એમ કહે છે કે સૂર્યવંશમાં 61મી પેઢી એ ભગવાન રામ આવ્યા હતા. એની પહેલા 60 રાજાઓ થયા, રઘુ, ઈશ્વાકુ આદિ. હરિશ્ચંદ્ર પણ એ વંશમાં આવે છે. દિલીપ, ભગીરથ જે ગંગાજી લાવ્યા, આ બધા સૂર્યવંશના પ્રતાપી, તેજસ્વી, તપસ્વી રાજાઓ. અને એમની પત્ની સાથે રાજ છોડી અને વર્ણાશ્રમ ધર્મ અનુસાર વાનપ્રસ્થ લઈ લીધો. તમને ખબર હશે ભારત વર્ષના ઋષિઓએ વેદોમાં સ્પષ્ટ બતાવ્યું છે કે કળિયુગમાં 100 વર્ષનું આયુષ્ય હોય તો 1-25 વર્ષ બ્રહ્મચારી, 25-50 ગ્રહસ્થ જીવન, 50-75 વાનપ્રસ્થ જીવન અને 75 વર્ષ પછી સંન્યાસ લેવો જોઈએ. આ કોઈ પાલન નથી કરતું તો એ વેદોથી વિરુદ્ધ આવે. એટલા માટે પહેલા જોવામાં આવે છે કે 1-25 વર્ષ સુધી રાજાઓ એમની સંતાનોને, રાજકુમારોને ઋષિઓના આશ્રમમાં, ગુરુકુલમાં ભણવા મોકલે. ભણી ગણીને વિદ્વાન થાય પછી એને ઘર સંસારમાં એની ઈચ્છા હોય તો, નહીં તો બ્રહ્મચારી રહેવો હોય તો ભલે અને પછી હલવાવું હોય તો ભલે, છૂટ આપવામાં દેવામાં આવે. પણ બ્રહ્મચારી જીવનમાં 25 વર્ષ એવી ટ્રેનિંગ દેવામાં આવતી કે ઘર સંસારમાં ગૃહસ્થી જીવનમાં જાય છતાં એમાં બંધનમાં નીકળવાનો રસ્તો પહેલેથી એને ખ્યાલ હોય. અને 50 પછી વાનપ્રસ્થ, વાનપ્રસ્થ કોને કહેવાય? પત્ની સાથે રાખી અને જંગલમાં વનમાં એકાંતમાં રહી શકે, ઇન્દ્રિય ભોગને છોડી અને પ્રભુની ભક્તિ ભજનમાં લઈ. અને સંન્યાસ એને કહેવાય જે બધું ત્યાગ કરી દે, પત્ની બાળકો બધું. તો સૂર્યવંશના રાજા વાનપ્રસ્થમાં હતા, એમની પત્ની સાથે ત્યાં રહેતા હતા, એમને કોઈ સંતાન નહોતું. અને એ પત્ની સાથે રહેતા રહેતા ભજી હરી ભજનમાં મસ્ત હતા. પણ કાળનો, કાળ તો કોઈને છોડતો નથી હે ને, મૃત્યુ તો વનમાં થાય ને, અધિવાડામાં થાય. અધિવાડામાં તે છે ને સ્મશાન કે નથી છે ને, તો આમ રામ નામ જપજો આપણને જવાનું. આવડા બધા આપણને મૂક્યા છે અને આપણને પોતાનું દેહ જશે, ભારે શું આવશે? સત્સંગમાં આવ્યું છે, આવ્યા છે, આવશે ને મારે ભજન કીર્તન સેવા કરી છે કે દયા દાન ધર્મ, એ આપણા ખાતે ચોપડે હારે આવશે અને એ પ્રમાણે આપણને એને મળશે. ભગવાન પાસે બધો રેકોર્ડ ઇતિહાસ. તો એમનું મૃત્યુ થયું. ગીતામાં કૃષ્ણચંદ્ર કહે છે કે જેનો જન્મ થાય એનું મૃત્યુ તો જાતસ્ય હિ ધ્રુવ મૃત્યુ, અને જેનો મૃત્યુ થયું એનો જન્મ પણ છે. અને આમ તો શરીરનું મૃત્યુ થાય છે, આત્મા તો અજર અમર સનાતન છે. શરીરમાં એક વસ્ત્ર, શરીર એક વસ્ત્ર જેવું છે આત્મા માટે. તો એ વખતે ત્યાં ધૌમ્ય ઋષિ અને એક બીજા બહુ પ્રસિદ્ધ ઋષિ છે ઔર્વ મુનિ, ઔર્વ કરીને એક સંત થઈ ગયો. તો એ રાજાની ચિતા ને આગ દેવાતી હતી, રાજાનું મૃત્યુ થઈ ગયું. રાણી બાજુમાં ઉભા ઉભા રોતા હતા, અને વનમાં તો કોણ હોય, બધા રાજપાટ મંત્રીઓ છોડી લઈ આવ્યા હતા. તો વનમાં રહેનારા ઋષિ મુનિઓ એનો ક્રિયાકર્મ અંતિમ સંસ્કાર કરતા હતા. એવામાં ઔર્વ મુનિ ત્યાં આવ્યા. ઔર્વ મુનિ બહુ વેદોના વિદ્વાન પ્રસિદ્ધ મહાત્મા છે. ઘણા ઋષિઓ છે, આપણે તો નામે નહીં સાંભળતા, પણ આ ક્રિકેટરોના ફિલ્મસ્ટારોનું નામ બંધ કર્યું ત્યારે સાંભળે આપણને, એના બધાના રેકોર્ડ ને એના નામ ખબર છે. તમને ખબર છે એક 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 બહુ પ્રખ્યાત ઋષિ થઈ ગયા, એનું નામ હતું લોમસ. શું નામ હતું? લોમ. લોમ નો અર્થ શું થાય? રોમ કેવી ના, લોમ અથવા રોમ, રૂવાડા. તો એના શરીરમાં બહુ રૂવાડા હતા. આપણને બધાને રૂવાડા તો હોય, તમને ખબર છે કેટલા હોય? ત્યારે ગણ્યા છે 1, 2, 3, 4 ગણવા જઈને, તમે ફ્રી હો તો ગણજો. ત્યારે ઋષિ મુનિઓ ગણી ને રાખ્યા છે, આપણે 3.5 કરોડ છે. એક શરીરમાં કેટલા રૂવાડા હોય તમને વિશ્વાસ ના આવતો ગણજો કાલ. રોજ એક કલાક ગણજો કાલે. બાકી ભાગવત ખોટું નહીં બોલે ને, સંત તો કે 3.5 કરોડ કેટલા શ્વાસ લો એ લખ્યું છે આમાં. 21,600 લેશો તમે, 21,500. કોઈક હોય વધારે ખેંચતું હોય દોડે તો 22,000 કરી નાખતું હોય, અને ગઢા થાય ત્યારે 20,000 ખાતા હોય, ગઢ તકવા માંડે. શ્વાસ ઓક્સિજન લેવો પડે ત્યારે થોડુંક ફરી જાય, પણ રેગ્યુલર જીવનમાં હિસાબ છે. એમ કહે છે કે માનવ શરીર મારું, તમારું જે નિર્માણ થયું ને, 84 લાખ શરીરમાં એક શરીર છે ને માનવ જોડી, 84 લાખ ફેરા, એવું કે ગાય સંતો, લખ 84 ના ફેરા ત્યારે માનવ જીવન મળે. તો એક એક જીવન તમે વિતાવો ત્યારે એક એક આંગળી શરીર નિર્માણ થાય. એવું પણ સંતોએ કીધું છે કે તમારું પોતપોતાનું શરીર તમે આંગળીથી માપો ને, તમારી આંગળીથી 84 આંગળી મળશે. બે ત્રણ ચાર માપજો કરે પોતપોતાની આંગળીથી કેટલું હશે. કારણ કે 1 લાખ જીવન વિતાવો ને ત્યારે એક આંગળી મનુષ્ય જીવન મળે શરીર. એવું 84 લાખ જીવન વયા જાય ત્યારે આપણને આ માનવ દેહ મળ્યો છે. પણ એનો મરમ આપણે જાણતા, એને પશુ જેમ યુઝ કરીએ છીએ, ખાવા પીવા. તો 3.5 કરોડ રૂવાડા હોય છે. તો એ ઋષિને થોડાક વધારે હતા. કોને? લોમશ ઋષિ, એનું નામ જ હતું રૂવાડા ઋષિ,
લોમશ ઋષિ.
ઘણા ને હોય અત્યારે તમે ગમતા નથી, એવું કઈ પેલું નીકળ્યું તું ફટાક માતા એવું કઈ કરે છે, ખમુશાળા જ રહેવા દે કરી. પશુ પક્ષી લગભગ બધાને તો એ ઋષિ લોમસ ઋષિ કઈ ઘર બનાવે નહી, લગ્ન કરે નહી, ધંધો કરે નહી, પણ માળા લઈને ફેર્યા કરે. તો એને પૂછ્યું સંતો કે તમે કઈ એકાદું ઘર ભરી લો, કઈ ન મળે તો જેવડે સીમ માં લો, હું માગો આજે ત્યાં થોડું સસ્તું છે, ભાવનગર માં કદાચ પ્લોટ મોંઘા હોય થોડાક અંદર લો, પણ એકાદી ઝોપડી જ બનાવો. કારણ કે અત્યારે તો વાંધો નથી, ટાઈટ તડકો વરસાદ ત્યારે તો જરૂર પડે ને, સીઝનો ઋતુ ફર્યા કરે. તો એવું કરતા એક ફૂડો, કડક નો ફૂડો હોય ને, ક્યારેક ક્યારેક કોઈ ખેતરમાં જાય બેઠા હોય માળા કે બહુ તડકો લાગે, કોક નો ફૂડો હોય ના માથે હું કે હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ. પછી સૂર્ય આમ જાય તો તડકો આમ જાય, એ ફૂડો ફોડી દીધો એટલે થોડુંક રાહત. તો એક ભાઈએ કીધું સલાહ આપી અજયવાળા ભાઈ કો બેસી, તમે આમ પોલા ફેરવામાં એક ઝોપડી બનાવો. તેને કીધું ભલા મને થોડુંક જીવવું, ના ઘર બનાવવું, ના માથાગુરીમાં પડવું, થોડુંક જીવવું, પણ કઈ ઘર તો જઈ. થોડુંક એટલે કેટલું? લોમસ ઋષિ પૂછ્યું તેની કેટલું જીતા, કે મને ખબર છે મારે કેટલું જીવવાનું, થોડુંક જીવવાનું, એમાં હું ઘર બનાવું તો કેટલું જીવવાનું. તેની પાસે એક હતું ચુમડું હોય ને, કે જો આમાં કેટલા વાળ છે ગણી લે, તો પેલા જોયું ત્રણ કે ચાર વાળ હતા રૂવાડા. એ કે મારા શરીરમાં જેટલા રૂવાડા છે ને એટલા રામા અવતાર થઈ જાય ને પછી હું ભગવાન હોઉં છું. આ ત્રણ ચાર રામા અવતાર થયા એટલે હવે રામા અવતાર ક્યારે થાય તમને ખબર? ભગવાન રામચંદ્રજી અત્યારે જે અત્યારે ત્રેતામાં થયા 13,00,000 વર્ષ એને રાજ કર્યું. એમ કહે છે કે ત્રેતા યુગ 12,96,000 વર્ષ નો છે. ત્રેતા યુગ ના વર્ષ, કળયુગ ના કેટલા? 4,32,000. ત્રેતા યુગ માં ભગવાન રામ છે. ત્રેતા યુગ નું આયુષ્ય કેટલું છે? 12,96,000 વર્ષ. અને એવું તો ચારે યુગ ફરી જાય ત્યારે રામ અવતાર થાય ને, તો એવા તો ચાર તો વૈયા ગયા. તો એક રામ માં અવતારે મારું એક રૂવાડું ખરે અને આખા શરીરમાં રૂવાડા ખરી જાય ત્યારે હું મરીશ. હવે આટલું થોડુંક જીવવું, એમાં ઘર ક્યાં બનાવું? ઓલા ઇન્દ્ર દેવ આવશે પ્રશ્ન, ઇન્દ્ર ચક્કર ખાઈ એટલા પડી જાય. ઠીક છે બોલો. કારણ કે આત્મા છે અને આત્મા તો સનાતન છે, અને સનાતન આત્મા માટે ગમે એટલું જીવન મળે થોડુંક જ ગણાય ને. આ છે ઋષિઓનો કમાલ. ભારતના ઋષિઓ હંમેશા આત્મ સ્તરમાં જીવતા હતા અને આપણે બધા શરીર સ્તરમાં જીવીએ છીએ આત્મા, પણ આપણું જીવન જીવવાની શૈલી કેવળ શારીરિક લેવલ, દેહાત્મ બુદ્ધિ, બોડીની કોન્સન્ટ્રેટ ઉપાધિ કહેવાય. એન્ડ ધીસ એક્ટિવ એનિમલ એક્ટિવિટી, આ કેવળ પશુ જીવન છે. શારીરિક ચેતના એક પશુ હોય, એ ખાવા પીવાનું એમાં જ હોય, એને આત્માન પરમાત્માન ભેંસને નેરે લેવા જેવા હોય કે ખાડાને કુતરા, એને શું મતલબ? એને તો ખાવું એમાં જ હોય ને, ક્યાં મળી જાય રોટલી રોટલો. તો માનવનું શરીર પછી આપણે એ જ કરતા હોય. તો ધર્મે હિન નર પશુ સમાન, ધર્મ નથી ભક્તિ નથી તો પશુ એવો. તો આ છે લોમસ ઋષિ. તો ઋષિઓનો આવો ભાવ હતો, આપણને પ્રેરણા પ્રદાન કરે. કારણ કે હંમેશા જો બે વાતને ક્યારેય ન ભૂલવા, એક ભગવાનને અને એક મોતને, આ બે સનાતન વસ્તુ છે, સાચું છે. ભગવાન એક હાચા છે અને આપણે અહીંથી મરવાનું છે એક, અને આ બે હાચી વસ્તુને આપણે ભૂલી ગયા છે, એ બધું ખોટું છે. એને આમ કરી યાદ કરી દો, કો કવિ મત ભૂલીએ. સંતે બોલ કે એક નારાયણ કો દૂજે મોત, બીજી મોત નહીં. આ બે વસ્તુ રિમેમ્બર, કારણ કે આ સત્ય વસ્તુ છે. મૃત્યુ આપણું સનાતન સત્ય છે અને ભગવાન સત્ય છે. સત્ય વસ્તુને ભૂલી ગયા છે. સત્સંગ કોને કહેવાય? સત્ય વસ્તુનું દર્શન કરાવે, યાદ કરાવે. આ સંતોનું કામ છે. હું તમને સંત દર્શનની મહિમા કહી રહ્યો છું કે સાધુના દર્શનથી સાચું જ્ઞાન થાય અને સાથે સાથે એક આપણને પાપ વાસના કર્મ બધા બળી અને પુણ્યના ભાગીદાર બની. અને એમાં હું તમને સૂર્યવંશના રાજાના અવસાનની કથા કહી રહ્યો. રાણી ઉભી ઉભી રોતી, ઋષિઓ દ્વારા યજ્ઞ થયા એટલે રાણી ગર્ભવતી હતી. તેણે કીધું કે મારે તો પતિની પાછળ સતી થઈ જાવું છે. તો બધા ઋષિઓએ ના પાડી, કારણ કે ભારત વર્ષમાં પહેલાની સ્ત્રીઓ સતી થતી. સતી સમજો છો ને? સતી કોને કહેવાય? જે પતિ પરાયણા હોય, પતિમાં જેનો એકમાત્ર નિષ્ઠા પ્રેમ હોય. પહેલું સતીનું લક્ષણ તો એ છે કે એને કોઈ એક જ પુરુષ, પર પુરુષમાં જેને સ્વપ્નમાં જેનો ચિંતન ન હોય. ભારત વર્ષની નારીઓમાં ઘણી સતી નારીઓ થઈ છે. પાંચ સતી છે ને, અહલ્યા, મંદોદરી, દ્રૌપદી, સીતા, તારા, આ પાંચ. ઈ સિવાય અનસુયા સતીત્વના બળે બ્રહ્મા વિષ્ણુ શિવને બાળકો બનાવી દે ને, સતીના બળે, સતીત્વના બળે. તમે નામ સાંભળ્યું છે સાવિત્રીનું, યમરાજની પાસેથી પોતાના પતિને પાછો લાવી દીધો સાવિત્રીજી, હે ને? કાળના મુખમાં ઉઈ ગયા હતા તમારો ભાઈ, પણ એને રીતન કર્યા. સતીના, સતીત્વના બળ. રાધારાણી વૃંદાવનમાં કૃષ્ણની સેવામાં રત છે. તો લલિતાજી એમને પૂછે છે કે હે પ્રિયા, હે સખી, ભગવાન શ્યામસુંદર તો અનેક ગોપીઓને પ્રેમ કરે છે, તો પછી તારો એકમાત્ર નિષ્ઠા પ્રેમ કેવળ શ્યામસુંદરના ચરણોમાં છે? તો રાધારાણીએ કીધું કે હા, ઈ ગમે ઈ કરે, પણ મારા પ્રાણનાથ તો કેવળ શ્યામસુંદર જ રહેશે. અને એમાં એ ઉદાહરણ આપે લક્ષ્મીજીનું કે લક્ષ્મી જેવી રીતે વિષ્ણુના ચરણ કમલ છોડતી જ નથી, હે ને? લક્ષ્મી માતા, લક્ષ્મી માતાના ફોટા તમે જોયા ને વિષ્ણુના ચરણોમાં હોય. અત્યારે તો બધા બનાવવા મળ્યા છે લક્ષ્મી માતાના ફોટા, આમ તો અંદરથી છીકા પડતા કમળ એકલા, પણ લક્ષ્મી નારાયણ વગેરે હોતા જ નથી. પણ આવડ્યા ને એકલા લક્ષ્મી જોતા હોય એટલે એવા કેલેન્ડર બનાવે ખાલી લક્ષ્મીજીના. એટલે લક્ષ્મીજી કોઈ પણ પતિવ્રતા સ્ત્રી એના પતિ વગર ફોટો પડાવતી, એ ખબર છે તમને? તમને કેમ ખબર હોય? સ્ટુડિયો ભગવાન રામ બધી કથા યાદ આવે છે તમને બધાને, રામાયણ શંકર ભગવાન ને સતી પાર્વતી, સતીજી પાર્વતી તો પછી છે કથા સાંભળી કુંભજ ઋષિ ની આવતા હતા રસ્તામાં, રામચંદ્રજી ની લીલા આવતી હતી. શંકર ભગવાન તો નંદી સ્વરૂપે હેઠા ઉતર્યા કારમાંથી, એની કાર ચાર પગ હોય, પેટ્રોલ વગેરે આવે છે. નંદીશ્વર પ્રણામ કર્યા, સહી પનંદ બ્રહ્મ જગદીશા. સતીજીએ પૂછ્યું કોને તે ભગ્યા લાગ્યો? કાકે નીચે જો એટલે બે છે ને, કાકે રાજાના છોકરા એને શું ભગ્યા લાગો? કાકે રાજાના છોકરા નથી, સાક્ષાત પરબ્રહ્મ મારા સ્વામી રામચંદ્રજી છે. શંકર ભગવાન કે સતીજી માન્યા નહીં, પરીક્ષા લેવા ગયા ને એ કથા તમે સાંભળ્યું છે ને? તો તમે સાંભળી છે એ હું નથી સંભળાવતો, પણ એમાં એક થોડુંક નાનું એવું રહસ્ય કે જયારે સીતાનું રૂપ લઈને ગયા રામચંદ્રજી, ભગવાન રામ તો અંતર્યામી છે ને, એને એમ કે રામ ને, રામ જો ભગવાન હશે તો ઓળખી જાય, અને સામાન્ય રાજકુમાર હશે તો મને સીતા સીતા કરતા દોડશે. સીતાનું રૂપ લીધું તો સતી, એઝ ઇટ ઇઝ સીતા, ભગત બ્યુટી પાર્લર માંથી ઘણી બધા યોગ બળ છે સતીમાં, ઓરિજિનલ સીતા રૂપ લે. પણ ભગવાન તો ભગવાન છે. તો શંકર ભગવાન તો બેઠા ધ્યાનમાં, પેલા સમજાય ન જોવાય પણ આ માને ન માને, દુર્ભાગ્ય હોય માંડ્યું હોય માથે ત્યારે એનું ફરે માને નહીં, ઠેકાને ન હોય. સતીની આ દશા છે તો પછી બિચારી કળિયુગનું તો શું કહેવાય. તો વન હિ ફિરહી કેહી હેતુ, કહા ચલે ગયે વૃષ કેતુ. રામચંદ્રજી સીધો જવાબ પૂછ્યો કે હે માતા, સીતા હતા સીતાના ફોર્મ રૂપમાં હતા. ભગવાન કહે છે શું કીધું, એ માતા વન હિ ફિરહી અકેલી કઈ આપ ઘોર વન જંગલમાં એકલા કે માતા મારો કહા ચલે ગયે વૃષ કેતુ નંદીશ્વર ઉપર જેની સવારી છે એ ભોળા ના ક્યાં. તો કે હું કઈ ખરીદ દીધી ને કે એને જોયું ના એ તો સીધા તો કે ના ખરી ગયા મૂંઝાઈ ગયા સતી હવે તેના પગ મૂંઝા ભારે થવા કે કમે હવે તો પકડાઈ ગયા. તો કઈ નઈ કઈ નઈ અવળું ફેરી મીડિયા ભાગવા તો જ્યાં અવળું જોયે ત્યાં રામ લક્ષ્મણ સીતા આયેલા આવે. પૂરબમાં ગયા તો ત્યાંથી રામ લક્ષ્મણ સીતા આયેલા આવે. ઉત્તરમાં ચારે દિશા એ રામ લક્ષ્મણ સીતા હારે હરણ થયું જ નતું સીતા. સતી તો ચક્કર ખાઈ હેઠા દઈ ગઈ. અડધો કલાક આંખ ખોલી તો કોઈ નતું ભગવાન રામ લઈ ગયો. તો ત્યાં ભગવાન રામે પૂછ્યું કે એકલી કેમ હતા, કારણ કે પતિવ્રતા સ્ત્રી જંગલમાં કે રાતે એકલા આંટા મારે. હા ભગવાન રામ નો રામ તો મર્યાદા પુરુષોત્તમ છે ને, કટાક્ષ હતો એનો. ખાલી એકલા આંટા મારો છો મતલબ આ યોગ્ય નથી તમારી માટે. એક સ્ત્રી માટે પતિવ્રતા સ્ત્રી માટે એકલા ફરવું યોગ્ય વાત નથી. એટલા માટે સતી નું પહેલું લક્ષણ છે કે પતિવ્રતા હોય, પતિ સેવા પરાયણા હોય. તો રાધારાણી લક્ષ્મીજીને યાદ કરે છે અને રાધારાણી એક સુંદર કથા કહે છે કે એક સ્ત્રી હતી, એના પતિને કોઢ થયો હતો. કોઢ લેપ્રસી કોઢ, અને કોઢ એવો હતો આંગળા ગળી જતા બધા થાય ને એવો. તમે ભિખારીને કઈક મંદિરે માગતા જોયા છે અને આંગળા ને બધું ગળી ગયું નાક છે. અહીંયા બી કઈક ભાવનગર માં કઈ હોસ્પિટલ નું કઈક છે કઈક, અને બધું ખરી જાય એવો કઈક રોગ કોડ થાય એવો એવો એનો પતિ ને કોડ થયો. ભાઈ બહુ કામી હતો ભાઈ, પતિ બતા સ્ત્રી એના પતિ ને ટોપલામાં નાખી, ટોપલામાં પતિ ને બે, કારણ કે એના પગ ને હાથ તો ગળી ગયા હતા. તો એને મોજશોખ ખરાવા ટોપલામાં લઈને સ્ત્રી ફરતી, ટોપલામાં લઈને ફરતી. એમાં રાતે એક માંડવ્ય ઋષિ પુરાણની વ્યાસજી એ લખેલી સત્ય કથના રાધારાણી કહે છે. કોને કહે છે? ગોપી લલિતા વિશાખાને. ટોપલામાં નાખી અને જતી હતી, એવામાં એક માંડવ્ય ઋષિ, માંડવ્ય ઋષિ કોઈ ઋષિ છે, એ ધ્યાનમાં બેઠા તો અચાનક ત્યાંથી બાજુમાંથી નીકળી તો ઓલાનો હાથ એ ઋષિને ટચ થઈ ગયો, અડી ગયો. તો ઋષિની સમાધિ ખુલી ગઈ. તેને જોયું કે એક તો કોઢી માણસ, કોઢી કોઢ ક્યારે નીકળ્યો? પાપ હોય, પાપનું ફળ છે રોગ, હે ને, દુઃખ. કે મારું સમાધિ ભંગ કરી શ્રાપ આપી દીધો કે મને અડવાથી મારી તારા સ્પર્શથી મારી સમાધિ તૂટી છે તો હું શાપ આપું છું. અને ઓલી નહીં ખીજાણો, તને ભાન નથી આવ્યા એમ મારી બાજુમાં જ હાલે છો, આ માગેથી અલગ થોડુંક. તો તારો પતિ કાલ સવારનો સૂરજ નહીં પાડે, સૂર્ય ઉગતાની સાથે તારો પતિ મરી જશે, શ્રાપ આપી દીધો ઋષિએ. પેલી સ્ત્રી બહુ પતિવ્રતા હતી, એને કીધું ઋષિવર કાલ સવારે સૂર્ય ઉગે અને મારો પતિ મરી જાય તો હું વચન બોલું છું કે જો મારા પતિમાં મારું એક મન હોય, સાચી ભક્તિ હોય, તો કાલ સૂર્ય ઉગશે, ઉગે ત્યારે મરશે ને, ઉગે ત્યારે જ પણ ન ઉગ્યા સૂર્ય. બે ત્રણ દી અઠવાડિયા મહિના દેવતા મૂંજાણા સૃષ્ટિ આખી મૂંજા સૂર્ય વગર તો બધા ગયા બ્રહ્માજીની પાસે, છેલ્લે ભગવાન પાસે જ આવું થયું. ભગવાન ને બ્રહ્મા ને દેવતાઓ બધા એવા સ્ત્રી પાસે કે સૂર્યને છૂટા કરો. કેમ? એ કે નહીં, સૂર્ય ઉગે તો મારા પતિ નહીં રહે, મરવા નહીં તો મારા પતિ. વિષ્ણુ ભગવાને કીધું કે એ ઋષિ બોલ્યા છે તો પતિ ભલે વૈયા જાય પણ પતિ નો પતિ હું છું, હું એને પાછો જીવતા કરી દઈશ. એકવાર ભલે વૈયા જાય, હું પાછા ભૂલના જીવી દે, મારી પાસે વિષ્ણુ ભગવાન છું ને, તાકે તરત જ કરી દેવા પડશે. ત્યારે માંડ સૂર્યદેવને છૂટા કર્યા. નગર એક સ્ત્રી પતિવ્રતા સ્ત્રીમાં કેટલી તાકાત છે? સૂર્યની ગતિને પણ રોકી. શિવ બ્રહ્મા ને અનસુયાએ બાળકો બનાવી દીધા. તો જો એ કેટલું બળ છે. તો સતી કોને કહેવાય? જે પતિના પ્રેમ રાખતી હોય. બીજું સેકન્ડ સતી કોને કહેવાય? પ્રેમ બેમ હોય કે ન હોય પણ પતિના અવસાન પછી એની સાથે ચિતામાં બળીને સ્વાહા થઈ જાય ને, સતી થઈ જાય. જેવી રીતે પાંડુ મહારાજના પત્ની માદ્રીજી સતી થયા હતા. પેલા ભારતવર્ષની ઋષિઓની સંત સ્ત્રીઓ સતી થતી, કલયુગમાં ચોખ્ખી ના પાડી છે. કારણ કે અત્યારે એવું કઈ જીવ નથી, અત્યારે બોલે સત્ય કે નહીં, જીવતે જીવતા અમારે સતી ક્યાં ખાવાનો કોઈ પ્રશ્ન જ નથી. એટલે અમારે કળયુગમાં ના પાડે છે. હજી કોઈક ગામડાઓમાં એવું થાય છે બિહારમાં ને એમાં, પરાણે ગામ વાળાઓ સતી કરાવે છે, પાપ છે, હત્યા છે વર્ષનો. એ તો પતિ વગર જેને રહેવાય ને વિરહમાં અને એના પ્રાણ ને સુખ ભોગવવા ન માગે એવી બધી ઊંચી નારીઓની આ વાત છે. તો સતી કોને કહેવાય? તો ભાઈ લકડામાં હારે બળી જાય અને સતી થઈ ગઈ એમ કે ને. અને ત્રીજું સતી કોને કહેવાય? સત્ય નામ છે ભગવાન કૃષ્ણનું, વિષ્ણુનું. લક્ષ્મ તમે વિષ્ણુ સહસ્ત્ર નામ વાંચતા હો કદાચ, તો એમાં કૃષ્ણનું એક નામ આવ્યું છે સત્ય, ભગવાન સત્ય. તો સત્ય એટલે ભગવાન સત્ય. અને સત્યમાં જેની મતિ હોય, સત્યમાં જેની ભક્તિ હોય એને સતી કહેવાય. એ તન સતી શબ્દના હું તમને અર્થ બતાવી રહ્યો છું. તો ઓરિજિનલ સતી શબ્દનો અર્થ થાય કે સત્ય છે ભગવાન, અને ભગવાનની પ્રેમ ભક્તિ જે સ્ત્રીના હૃદયમાં હોય એ છે વાસ્તવિક સતી. કારણ કે સત્ય વસ્તુ તો ભગવાન છે અંતર. એટલા માટે શાસ્ત્રોમાં કુંતી મહારાણી, દ્રૌપદી આદિ બધી મહિલાઓ માટે સતી શબ્દ આવ્યો છે. આજે રાજાની કન્યા છે ગર્ભવતી, સોરી પત્ની ગર્ભવતી હતી. તો એ વખતે પણ સતયુગમાં ત્રેતામાં પણ નિયમ હતો કે કોઈ સ્ત્રીને એના પતિમાં ગમે એટલો પ્રેમ હોય પણ એ ગર્ભવતી હોય તો એને સતી થવું જોઈએ. કારણ કે બાળ હત્યા હે ને, એક પુત્ર એના ગર્ભમાં છે, અથવા એ સ્ત્રીને નાના સંતાનો હોય તો પણ સતી થવું જોઈએ. ના પાડતા ઋષિ, કારણ કે કોણ સંભાળે છે? વેદ બહુ સાવધાન હતા સંતો ને ઋષિઓ. તો આનો અગ્નિ ચિતા દાહ દેવાઈ રહ્યો હતો અને આને સતી ગર્ભવતી હતી એટલે સતી ન થવા દીધા. અને ત્યારે લખ્યું છે ઔરવ મુનિ કહે છે, ઈ ચિતાને આગ દેવાથી ધુમાડા મીંડા નીકળવા. ત્યારે શ્રી નારદજીને આગમન થયું, બધા ઋષિઓ પધારવા મીંડ્યા એક પછી. ત્યારે ઔરવ મુનિ અને નારદજીનો સંવાદ સ્કંદ પુરાણમાં છે. અને એ નારદજી કહે છે કે હે ઔરવ, આજ આ રાજાનો અગ્નિદાહ દેવાઈ રહ્યો અને તમે ને આ ઉભા છો, અને તમે ભગવાનના પરમ વૈષ્ણવ ભક્ત છો, અને જે કૃષ્ણના વૈષ્ણવ ભક્ત હોય એ ચિતાની ઉપર જે ધુમાડા ઉડે ને એ ધુમાડામાં જેની દ્રષ્ટિ પડે ને એ આત્માની સદગતિ થઈ જાય, ભલે એને ગમે એટલા પાપ. એક સાચો વૈષ્ણવ કોઈ માણસને લઈ જતા હોય ચાર રામ બોલો ભાઈ કરતા, તો જોયા નથી, પણ એ નનાની જાતિ હોય ને એમાં કોઈ સામે વૈષ્ણવ મળે અને એ વૈષ્ણવની દ્રષ્ટિ પડે એ નનામીમાં, તો પણ એ આત્માની સદગતિ થઈ જાય. એટલું નહીં, એ નનામીના દર્શન ન હોય, એ ચિતા લાગી ગઈ હોય, બાળી દીધા હોય, એમાંથી ધુમાડા નીકળતા હોય અહીંથી કોબડી, અને આપણે અહીંથી વૈષ્ણવ જોવે કોબડી જે ઉડ દેખાય ધુમાડા અહીંથી ઉડતા હોય, એ ધુમાડામાં જો વૈષ્ણવની દ્રષ્ટિ પડી જાય તો પણ દેહ જેનો બળતો હોય આત્માની, તો પછી જીતે જી વૈષ્ણવની દ્રષ્ટિ પડે એ આત્માનું કેટલું મંગળ થાય એની કોઈ હિસાબ કિતાબ કે કલ્પના નથી. એટલા માટે ચાણક્ય પંડિત કહે છે કે સાધુનામ દર્શનમ મહાપુણ્યમ. મહાપુણ્ય ભાગ્ય છે. સાધુ વૈષ્ણવના દર્શન ભગવાનના દર્શન કરતા પણ મહત્વપૂર્ણ કીધા. એટલા માટે વિદુરજી જયારે પધાર્યા હસ્તિનાપુરમાં તો ધર્મરાજ યુધિષ્ઠિરે કીધું કે મારા ઘરે સાક્ષાત તીર્થ પધાર્યું, કારણ કે તમારા જેવા વૈષ્ણવ ભક્તો જે કીર્તન ને કથા કરતા હોય એ તો તીર્થોને પણ તીર્થ બનાવે છે. એટલા માટે ગોસ્વામીએ પણ રામાયણમાં ગાયું ને, મૃદુ મંગલ મય સંત સમાજ જો જગ જંગમ તીર્થ રાજ. સંતો જે છે એ ચાલતા ફિરતા તીર્થ છે, જે દર્શનથી કીર્તનથી કથાથી માનવ સમાજના પાપ ધોવે છે, દુર્વાસના ધોવે છે અને એને શુદ્ધ પ્રેમ અને જ્ઞાન પ્રદાન કરે. સાચા તીર્થો આ છે. રામાયણમાં શ્રી ભરત મહારાજ ચિત્રકૂટ જયારે જતા હતા, રસ્તામાં પ્રયાગ આવ્યું, ગંગા જમના સરસ્વતી મહાન તીર્થ. પ્રયાગ તો તીર્થોનો શું ગણાય? રાજા ગણાય. જેટલા તીર્થ છે એનો રાજા કોણ છે? પ્રયાગરાજ. અત્યારે અલ્હાબાદ એનું નામ છે. આ મુસલમાનો આવ્યા ને બધા બાદ ગીરને ક્યાં, મથુરા હતું એનું મુરાદાબાદ, પ્રયાગ હતું એનું અલ્હાબાદ, કેટલા બાદ છે ને, મુરાદા બાદ, અલાદા બાદ, ફરીદા બાદ, બધા બાદ જ છે, કોઈ વત્તા છે જ નહીં. વત્તા અને બાદ બાકી ને બધું લેસ. મુસલમાનો બહુ નામ ખેલી નાખ્યા બધા. તો પ્રયાગરાજમાં એ વખતે ભરદ્વાજ મુનિ રહેતા હતા. કયા મુનિ? ભારદ્વાજ મુનિ. સપ્તઋષિ રામાયણ સ્થાન છે, બહુ મહાન ઋષિ ભારદ્વાજ. ભગવાન રામ પણ ત્યાંથી ચાલી ગયા હતા, ભાર્યા સીતા અને લક્ષ્મણ સાથે. અને ભરતજી આખી અયોધ્યાને લઈના એ રસ્તે પાછળ પાછળ રામ દર્શન મિલન માટે હાલી નીકળ્યા. તો પ્રયાગમાં જયારે પહોંચ્યા તો ભરદ્વાજ મુનિને સમાચાર મળ્યા કે ભરત આવે છે, રામના ભાઈ, સાથે વશિષ્ઠ ઋષિ, ત્રણ માતાઓ, સુમંત મંત્રી, આખી અયોધ્યા. તો ભરદ્વાજ મુનિ આશ્રમમાં બોલાવ્યા ભરત મહારાજને. અને ભરત મહારાજ, ભરતજી તો ભગવાન રામના પ્રેમી ભક્ત છે, દંડવત પ્રણામ કર્યા ઋષિના ચરણોમાં. જોકે મોટા રાજકુમાર છે પણ એને એટલી ભાન છે કે સંતથી મોટું કોઈ નથી હોતું. ઉંમર ન જોવાની આવે, સંતો આરે ધન પદ ઉંમરની કોઈ વેલ્યુ નથી. ભરત, ભરતજીએ દંડવત પ્રણામ કર્યા ભરદ્વાજ ઋષિના ચરણોમાં. ત્યારે ભરદ્વાજ ઋષિ બહુ સુંદર વાત કીધી. રામાયણમાં ગોસ્વામી તુલસીદાસજીએ એનું સ્પષ્ટ વર્ણન કર્યું છે. ભરદ્વાજ મુનિના વાક્યો કે જો સત્સંગ એટલે શું? ભક્તો સંતોએ બોલેલા વાક્યોને સાંભળવા, ફાલતું નહીં. ભરદ્વાજ મુનિ કહે છે રામાયણમાં કે હે ભરતજી, હું તાપસ વેશ, મારો હું તપસ્વી ના ભરત, ભારદ્વાજ મુનિ તપસ્વી હતા, વનમાં રહેતા હતા, વલકલ વેશ પહેરતા હતા, એક કોતડી અને એક બહિરવા, બસ બીજું કોઈ શૂટ બુટ બધું હતી કઈ હતું નહીં, તપસ્વી નો વેશ હતો. તો તાપસ વેશ વન હિર, વનમાં રહું છું, તપસ્વીના વેશમાં રહું છું અને ઉદાસીનમાં, કોઈ મારે ભોગ નથી, જે મળે એ ખાઈ લઉં, રોડવી લઉં, રામ રામ જપું છું અને તપસ્યા કરું છું અહીં પ્રયાગમાં બેઠો બેઠો. એટલા માટે ખોટું નહીં બોલું. શું કે છે કે વનમાં રહું છું, મારે કઈ જોતું નથી, તપસ્યા કરું છું, એટલે ભરતજી તમારી સામે હું ખોટું નહીં બોલું. ખોટું કોણ બોલે? જેને ભોગ કરવા હોય, મોજ શોખ કરવો, એ જેને કઈ જોતો જ નથી એને ખોટું બોલવાનો પ્રશ્ન. તો એ વખતે ભરતજીને કહે છે, સબ સાધન કર ફલ એ હા, જેટલી તપસ્યા, સાધન, દાન, જેટલી પ્રવૃત્તિ છે એનું એક જ ફળ છે. તમે તપસ્યા કરી ફળી ક્યારે ગણાય? તમે દાન દીધું એ સાર્થક થયું ક્યારે ગણાય? તમે ઉપવાસ વ્રત યજ્ઞ કર્યા એ ફળ્યા ક્યારે ગણાય? રામ લખન સિય દર્શન પા, જો ભગવાનના દર્શન થઈ જાય તો તમારી તપસ્યા, દાન, યજ્ઞ બધું ફળ્યું ગણાય. આ કોણ કહે છે? ભરદ્વાજ મુનિ. કોને કહે છે? ભરતજીને, રામના ભાઈ. કે મેં જેટલી તપસ્યા, યજ્ઞ, દાન, વ્રત, ઉપવાસ કર્યા એ બધા મને ફળ્યા, કારણ કે મને રામના, લક્ષ્મણના અને સીતાના દર્શન થયા. કારણ કે ત્યાંથી હમણાં બે ત્રણ મહિના પહેલા હાલી નથી ગયા હતા કઈ નહીં, તો એટલા માટે ભરદ્વાજ મુનિ કહે. પણ પછી બહુ સુંદર વાત કરે કે રામ, લક્ષ્મણ ને સીતાના દર્શન થયા ને એનું ફળ મને આજ મળ્યું. તપસ્યા કરી એનું ફળ તો મળ્યું કે રામ લક્ષ્મણના દર્શન થયા, પણ એના દર્શન થયા એનું ફળ આજ મળ્યું કે હે ભરત, તારા જેવા વૈષ્ણવના મને દર્શન થયા. બધા સાધન તપસ્યાનું ફળ છે રામ ભગવાનના દર્શન, અને ભગવાનના દર્શનનું ફળ છે એના ભગતના દર્શન. મારું નહી, આખી ગંગા, જમના, સરસ્વતી, આ પ્રયાગ ને પ્રયાગ ની અંદર રહેતા જેટલા સંતો છે એ ધરતી બધાના ભાઈ ખુલ્યા કે હે ભરતજી, રામ ના પ્રેમી વૈષ્ણવ તમારા ચરણાએ પૂજા. આ ધરતી ધન્ય છે, કુલમ પવિત્ર ને જન્મી કૃતાર્થા. જેવો એક વૈષ્ણવની કેટલી મહિમા છે એના દર્શનની, એના ચરણ કમલના સ્થાનની. એટલા માટે તો એક ભક્ત બહુ સુંદર પ્રશ્ન કર્યો અમારા ગુરુ મહારાજને કે દ્વારિકામાં ભગવાને સુદામાની ભૂખ તો ભાંગી, ચરણે ધોયા અને ચરણ જળ પીધું ને માથે ચડાવ્યું, રૂકમણી કે મારી ઉપર છાંટો, મને શુદ્ધ કરો, કારણ કે ભક્તોના ચરણની રસ અને જળ તો ચરણામૃતિ પણ વિશેષ. અને પછી ભગવાને ઓલું કઈ ખાધું ને લઈને આવ્યા હતા પોટલીમાં બાંધી
પૌવા થોડા
ખાધા, તો એક એક પગે દ્વારિકા આપી દીધી. પોરબંદરમાં એમના પત્ની બાળકો જયારે હતા એના કેવા મહેલો થઈ ગયા, દ્વારિકામાં હતા એવા બધું આપ્યું. આમ હામે તો ન આપ્યું પણ આમ ન્યાય તો હતું કરી દીધું. પણ જયારે સુદામા નીકળ્યા દ્વારિકાના દરવાજે થી, કૃષ્ણ મૂકો એવા દરવાજા સુધી, કે તો જય શ્રી કૃષ્ણ એવું કેતા, રામ રામ જય, હેલો ટાટા, ઓકે બાય, એવું ન કેતા. સીતારામ રાધેશ્યામ આ ભાઈ આ વિધિ હતી ને આપણે, અત્યારે તો ટાટા થઈ ગયું. તો હવે જો દ્વારિકાધીશ આટલું ખવડાયું, આટલું સન્માન કર્યું, ચરણ ધોયા, પણ એમ ન કીધું કે ગાડી લઈ મૂકી દઉં. હરે કૃષ્ણ આવી ગયો. આમ વાજબી કહેવાય. તમે વિચાર કરો કે સુદામા જે આટલો પ્રેમ દ્વારિકા આખી હોનાની ન્યાય ને આપી દીધી, તો એક રથમાં ભલે બિચારા આવ્યા ત્યારે તૂટતા તૂટતા આવ્યા હતા, પણ કમસે કમ જાય ત્યારે તો દ્વારિકાધીશ ને રથ દેવો જોઈએ કે નહીં, અને હા ઉનો દે કઈ નહીં, પણ કમસે કમ ડ્રાઈવર ને કેટલા એને તો ન કરો કે ભાઈ આને આમ મૂકી આવો. સુદામા બિચારા કરતા આવ્યા પણ ન કીધું. હરે કૃષ્ણ કોરે કોરું કીધું, લુખું લોકો કે અમારે ગુરુ મહારાજ કહે છે લોકોની વાત, કે કોઈ સંત ઘેરે પધારે, ઘણા લોકો એનું સન્માન કરે. કલયુગના સંતો તો જો કે કહેવા નહીં હોય, અમુક નાટકી કરતા હોય, પણ એને કઈક દીધા વગેરેની જે કઈ સેવા છે ને એ લુખી સેવા છે. ગાંધી બાપુ વગેરેની સેવા છે એ કોઈ લુખી સેવા છે. કલયુગના સંતો આવું કે અયોધ્યાના સાથે કેમ જાય ખાવા, કોઈ બોલાવે તો યાર ખાય ને પછી ખાવાનું જે આપો એ પછી કવરમાં કેટલા જ્ઞાન નજર હોય, અમુક અમુક હોય ને કલયુગના સંતો, અને ઈ ન હોય તો આશીર્વાદ આશીર્વાદ કે આપણે હારા કોરા કોટો ધક્કો જાય છે. અને એમાં પાછું ડિવિઝન આવે કે આ પચા વાળું કવર, કોક કોક ઘરે ફોટું મળે, કોક પચાનું મળે, તો એ લોકો એમાં બીજી વાર નિમંત્રણ આવે ત્યારે વાત કરે, જ્ઞાન ન જાય છે એ પસાવાળો. આવું બધું સંતો ભાઈ આવતું હોય, આપણે તમને બધા ન ખબર આવી, અમે તો રહ્યા છે એ બધું સંતો, અને બધા પ્રકારના સંતો રહ્યા છે અયોધ્યામાં આવી તેને, બંગાળમાં આવી તેને, ગુજરાતમાં ઓછા રહ્યા છે, એની મને ખબર હું સિસ્ટમ. તો લુખી સેવા છે, કૃષ્ણએ પણ કોરી લુખી સેવા કરી, ખૂબ ખબર આવ્યું, પણ હારે કઈ ન હતું, કમસે કમ ટિફિન દો કઈ ને બેસન ઘૂઘરા હાલો થોડુંક ખાધો બધું ખાય કરી ગયા કે બધે તું ખાય નઈ, સુદામા જો જોઈને ચલાવી ગયા એટલું પેલી વાર પાડ્યું એટલું એને તો મટી જાય, હું શોખ બધું જોતો ને એટલે ખાલી મારી હાનો હોય જ નહીં, આટલા જીવનમાં આવું બધું જ નથી ગયા. તો ભગવાને લુખી સેવા, નો પૈસા, નો રથ, નો હારે ભાતુ, કઈ નહીં, ખાલી મહામંત્ર ગાય રાખી. પ્રશ્ન કરે છે સાધુ કે કેમ આમ કર્યું દ્વારિકાધીશે, રથ કેમ નો આપ્યો સમર્થ હોવા છતાં. ત્યારે દ્વારિકાધીશ કહે છે કે મારો ભક્ત સુદામા મારા નામને ગાતો અને હૃદયમાં મારું ચિંતન કરતો જયારે પૃથ્વી ઉપર હાલે છે ને, તો પૃથ્વીના પાપ ઈ ધોતો જાય છે, અને રથમાં ચલાવું તો પૃથ્વી એમનામ રહી જાય, અને ઈ ધીરે ધીરે હાલતો જાય ને તો એની દ્રષ્ટિ જ્યાં જ્યાં પડતી જાય ને એ બધાને ઈ પવિત્ર કરતા, પૃથ્વીને અને પૃથ્વીના મનુષ્યના પાપ ધોવા અને એને પવિત્ર કરવા સુદામાને હાલતા મોકલે. ગાડી મોકલે તો સનગ્લાસ હોય તો દેખાય નહીં સુદામા, બીજા પાવર કેમ થાય, એના ચરણ પડે ને પૃથ્વી, તો પૃથ્વી ધન ને કેવી થાય. ભગવાન કે એટલા માટે જો ભક્ત ના ચરણ રહે, ભક્ત ની દયા દ્રષ્ટિ કૃષ્ણ ને ખેંચી લાવે છે, કૃષ્ણ ની ભક્તિ ભક્તો પાસેથી મળે છે. એટલા માટે કૃષ્ણ રસાયણ, કૃષ્ણ કથા આ જીવનની સાચી સંપત્તિ છે, પણ એ મળે છે સંતો પાસેથી, સાચા સંતો પાસેથી. અને સાચા સંત વૈષ્ણવ છે એનું પ્રમાણ જ છે એની પાસે બસ કેવળ કૃષ્ણ અને રામનું ભજન કથા હોય, નિસ્વાર્થ નિષ્કામ, આ એનું પ્રમાણ. એટલા માટે શુદ્ધ ગોસ્વામી હોય કે સુખદેવ ગોસ્વામી, જે લોકો ભાગવત કીધું છે એ લોકો એની હારે કોઈ વસ્તુ ન રાખતા, લોટો નહીં. સુખદેવ ગોસ્વામી તો દિગંબર રહેતા. અત્યારના વક્તાઓ ઘડે ગાડીમાં આવવું ને કેટલાય સેટ હોય ધોતી કુર્તાના અને કેટલા ચેલાઓ હોય એવું ભાગવત, તો કલયુગમાં એવા ભાગવતો થાય? જેને ભાગવત કર્યું છે એને તો કઈ હોતું, કારણ કે એને ભગવાનમાં અખંડ પ્રીતિ એટલી છે કે સંસારની બધી ફીકી વસ્તુ એને બધી ફીકી લાગે. ભગવાન જ એની સર્વોપરી સંપત્તિ છે. આ શુદ્ધ ભક્તનું આ પ્રમાણ છે. અને એવા ભક્તના મુખેથી કથા મળે, કીર્તન મળે ને, ત્યારે હૃદય પવિત્ર થઈ જાય. એવા ભક્તના ચરણ દ્રષ્ટિ પૃથ્વી, કુળ, વડવાઓ, પિતૃ બધા મોક્ષને પામી જાય. આ એની મહિમા છે. શુદ્ધ ગોસ્વામી, શુદ્ધેવ ગોસ્વામી, આવા ભાગવત, આવા લોકોએ ભાગવત કીધું છે અને એની પરંપરામાં જે આવે અને એની શિક્ષા પ્રમાણે જે જીવન જીવે, એ જ લોકો સાચા વૈષ્ણવ, ભાગવત કહેવાના, રામકથા કહેવાના અધિકારી. કારણ કે એના મનનું કઈ નહીં મેળવે, એ સીધી સ્પષ્ટ કથા કહે. અને એવા સુખદેવ ગોસ્વામી બહુ સુંદર ભાગવતની અંદર એક પ્રસંગ સંભળાવે છે કે ભગવાન શ્રી કૃષ્ણ ને અક્રૂરજી 10 વર્ષ ને 7 મહિનાના જયારે કૃષ્ણ થયા, કિશોર વયમાં આવ્યા. 1 થી 5 વર્ષને બાલ્ય અવસ્થા કહેવાય અને 5 થી 10 વર્ષને પૌગંડ અવસ્થા કહેવાય, 10 થી 15 વર્ષને કિશોર અવસ્થા કહેવાય અને 16મા વર્ષમાં પ્રવેશ કરે ત્યારે યુવાન યૌવન કહેવાય. આવું વિશ્લેષણ કર્યું છે મનીષીઓએ. તો કૃષ્ણ 10 વર્ષને સપોણા 11 વર્ષના હતા, અક્રૂરજી એને લેવા આવ્યા. કારણ કે નારદજી દ્વારા કંસને મેસેજ મળ્યો કે દેવકીનો 8મા પુત્ર ગોકુળમાં છે અને તારા જેટલા ત્યાં જાય છે ને બધા યદગતવા ને નિવર્તન તે પાછા આવતા જ નથી, એના ધામમાં જાય. કારણ કે ભગવાન બધાને હરિબોલ કરી દેતા હતા. અગાસુર બકાસુર પોતાના જેટલા હતા એ બધાનો મોક્ષ. તો કંસે અક્રૂર ને મોકલી અને કૃષ્ણ બલરામ ને ક્યાંય મથુરા લઈને આવો અને પછી આપણે એવો યજ્ઞ ના બાને એને હું મારીશ. તો એ કયો મહિનો હતો? ફાગણ મહિનો અને ચતુર્દશી. 11 રહ્યા હતા અક્રૂરજી, 12ના દિવસે પારણા કર્યા વગેરે સવારમાં વહેલા નીકળી ગયા હતા મથુરાથી ગોકુળ જવા, નંદગાંવ જવા. અને હાંજે પહોંચ્યા હતા કારણ કે ભાવમાં પ્રેમમાં વિરહમાં હતા, કૃષ્ણના દર્શન થાય. હજી વ્રજની ગોપીઓના એ વ્રજની રજના અક્રૂરજી સપના જોતા જોતા જતા હતા તો વાર લાગી અને બધા સપના ઠાકોરજીએ પૂરા કર્યા. કારણ કે ભગવાન એના ભક્તની બધી અભિલાષા પૂરી કરે સાચા ભગતની. તો કૃષ્ણને લઈ 13ને દિવસે સવારમાં ભગવાને વૃંદાવનથી વિદાય લીધી. ગોપીઓ બહુ રહી, માતા યશોદા અદભુત કરુણ દ્રશ્ય ભાગવતની અંદર વર્ણન છે. ગોપીઓ કહે છે કે સખી, આજ આપણા સૌભાગ્યના દરવાજા બંધ થયા, કાલ મથુરાની સ્ત્રીઓના સૌભાગ્ય જાગશે. કારણ કે શ્યામ સુંદરના સચિદાનંદ વિગ્રહના દર્શન કાલ મથુરાની સ્ત્રીઓ કરશે. હવે ના રોજ પૂનમ આપણા અમાવસ, ભગવાનના દર્શન વગેરે હવે આપણે તડપવાનું. ગોપીઓ હોય ગઈ રથની આદિ, નહીં જવા દે, અમારા પ્રાણ ઉપર થઈને જા. ભગવાન કૃષ્ણ એમ મનાય, પ્રિયાઓ આયાસ્ય આવીશું, તેની ચિંતા ન કરો. વચન આપ્યું. ભગવાનને ખુશ રાખવા ગોપીએ કાળજા ઉપર પથ્થર મૂકીને કૃષ્ણને જવા દીધા. પોતાના પ્રિયતમ, એને તો પ્રાણ જ જોઈએ ગયા એમ જ સમજો. અદભુત વર્ણન છે ભાગવતની અંદર, બહુ ઊંચી વાત છે. આપણે બધાને તો એવી સમજાવી નથી, પણ વર્ણન છે કે જયારે કૃષ્ણ 13ના દિવસે આવ્યા મથુરામાં, બપોરે પહોંચ્યા, સવારે નથી નીકળ્યા, 8-9 વાગે માતા યશોદાએ વિદાય આપી. રોતારો અક્રૂરજી રથમાં બેસાડી કૃષ્ણ બલરામને લાવ્યા. જયારે મથુરામાં બપોરના મથુરાના પાદરમાં જયારે રથ ઉભો રહ્યો તો કૃષ્ણએ કીધું, કાકા, એમ તો એના કાકા થાય અક્રૂરજી, માય ઉભો રાખો રથ. હવે કંસને તેમની જૈન કહી દો કે ઈવડેનો લઈ આવ્યો છું અને કાલ ચતુર્દશી છે ને એમાં આપણે ખવાર મહિને મિલન કરીશું, યજ્ઞમાં સીધા આવશું. અત્યારે ક્યાં જશે? અત્યારે થોડુંક મથુરા સિટી જોઈને, ગામડામાં મારા શહેરમાં જઈને હતા ને જોઈ, થોડુંક હું હું છે. ભગવાન તો અત્યારે ગામડામાં હતા, ગોકુળમાં તો મથુરા સિટી થોડું યોગ્ય તો મથુરા એટલે સોનાની નગરી જેવું જ હતું, રમણીય કાચનું બહુ ઐશ્વર્ય હતું. કે છે કે મથુરાની બજારમાં અત્તર સાચા ફૂલોના, કેમિકલ વાળા અત્તર નહીં, ફૂલોના ઓરિજિનલ રસના અત્તર રસ્તા ઉપર છાંટવામાં આવતા. અત્યારે માણા ગીરી ગીરી ગામમાં ભૂંબળા આનામ કરે, એ લગ્ન બાપે જ ગાળો જ કરે. મથુરાની તો શેરીઓમાં અત્તરની ડોલો છટાય છે, એટલું એટલો વૈભવ હતો મથુરામાં. સોનાના કપાટ હતા, એક એકને કપાટ, અત્યારે તો લાકડાના લોખંડના થઈ ગયા ને કપાટ, એટલે સમજો ને કપાટ મીન્સ ગેટ દરવાજા. અને કપાટ કહે છે ને માતા જટા માતા કપાટ કહે ને કમાડ, એને સંસ્કૃતમાં કપાટ કહે, આપણે ગુજરાતીમાં શું કહે કમાડ. અને
કપાટ આને
કબાટ બનાવે એને. તો બહુ અદભુત વૈભવનું વર્ણન છે, ભગવાન કે જોઈશું. પણ જોવાના બાને એને મથુરાની સ્ત્રીઓને પોતાના શ્રી દર્શનથી સૌભાગ્ય ઉગાડ્યું છે શ્યામસુંદર. અને એ પોતાના જે પહેલા જે અલગ અલગ રાક્ષસોને માર્યા હતા એ જ વાતને ભગવાને અહીંયા મથુરામાં મધુરતાથી પ્રસ્તુત કરી. બહુ સુંદર વર્ણન છે કુબજા અવતારનો. ને ત્યાર પછી કંસ વધ કરી અને ભગવાન શ્રી કૃષ્ણ ગયા એ જેલમાં, જે જેલમાં એનો જન્મ થયો હતો. હજી માતા પિતા તો જેલમાં જ હતા, ભગવાન એના બર્થ પ્લેસ ઉપર જાય જ્યાં જન્મ થયો, અને જઈને મુક્ત કરે માતા પિતાને પગે લાગે કે માફ કરજો, મારા લીધે તમને 11 વર્ષ સુધી જેલમાં દુઃખ સહવું પડ્યું, અને હું યોગ્ય પુત્ર નથી કે તમને મારે ક્યારના છોડાવવા જોઈએ, પણ હું ગોકુળમાં એમના લીલા કરવામાં વાંસળી વગાડવામાં ટાઈમ કાઢ્યો, તમારી મેં કોઈ ઈચ્છા પૂરી ન કરી. તમને નાનો બાળકને જે વાત્સલ્ય સુખ મળવું જોઈએ તમને હું ન આપી શક્યો. તો માતા પિતાનો ઋણ તો છોકરો ગમે એટલા વર્ષો સેવા કરે તોય ઉતરે, તો મેં તો કોઈ સેવા તમારી નથી કરી. ભગવાન બહુ સુંદર ક્ષમા માગે, માફી માગે. પણ કંસ વધને માર્યો એટલે વસુદેવજીના મનમાં તો કંસને માર્યો એટલે એને યાદ આવ્યું કે આકાશવાણી કે ભગવાન સાક્ષાત આવશે ને કંસને આઠમા પુત્ર મારશે. તો એ તો એનો છોકરો નહીં, હું જોતા હતા સાક્ષાત નારાયણ. તો વસુદેવજી પગે લાગી ગયા, પિતાજી આ શું કરો છો? અને કૃષ્ણ તો કે તમે એક તો 11 વર્ષે હું તમને પુત્રનું સુખ આપ્યું ને કે ઉપજી તમે. પણ વસુદેવજી તો ભાવમાં હતા, ભગવાનની યોગ માયાથી વળી ચક્કર ભગવાને ચલાવ્યું તો એ ભૂલી ગયા કે આ નારાયણ છે. કૃષ્ણના પુત્ર માનીને વળી જોધમાં લીધો, પ્રેમ કરવા માંડ્યા. એ વખતની વાત મારે તમને કહેવી છે 10 મિનિટ. બહુ સુંદર પ્રસંગ છે જે ભગવાનનો વાસ્તવિક શક્તિને બતાવે છે. અને હવે ભગવાનના શક્તિની, બળની, વીર્યની કથા સાંભળીએ ને ત્યારે ભગવાનમાં આપણી ભક્તિ અને નિષ્ઠા થાય છે, જે જીવનની સર્વોપરી વસ્તુ છે. વસુદેવજીએ કીધું 11 વર્ષનો મારો લાલો થઈ ગયો, કાલ યદુકુલનો રાજકુમાર બનવાનો છે, અને મોટી પોલિટિક્સ રાજનીતિ કરવાની, અને બકરાને ભેંસો ચરાવવામાં એને 11 વર્ષ એમના પૂરા કાઢી નાખ્યા, અને મારે કંઈક દીક્ષા દઈ અને ભણવા મોકલવો છે. એને માતા પિતાનું કર્તવ્ય છે છોકરો કંઈક કોમ્પ્યુટર એન્જિનિયર થાય, ડોક્ટર થાય, આમનામ રખડવાનું થોડું છે ગામડામાં ગાય ભેંસો ચરાવી. આપણે મોટા લોકો એમ રખડ્યા, આપણે બધા ઈચ્છા છે ને છોકરાઓ ભણે સુખી થાય. વસુદેવજીને થયું કે આ ગાય ભેંસો ચરાવી એને 11 વર્ષ, અને કૃષ્ણ બલરામ બે ભીણા વગીના રહી જાય એમ નહીં હાલે. તો ગર્ગાચાર્ય જે પુરોહિત હતા યાદવોના, એનાથી યજ્ઞ પવિત્ર સંસ્કાર કરાવી અને કાશી નગરીના રહેવાસી પણ રહેતા હતા અવંતીપુરી, આજનું ઉજ્જૈન, મહાન ઋષિ સાંદિપની, એના આશ્રમમાં વસુદેવજી પોતે રથમાં બેસાડી અને બે ભાઈ મૂક્યા કે જાઓ ભણો, વિદ્યા લ્યો, કારણ કે વિદ્યા જ સાચી સંપત્તિ છે, વિદ્યા સાચી માં છે. અને તમે ગમે એ જગ્યાએ જાઓ, તમારી પાસે વિદ્યા હશે તો બધું ધન સંપત્તિ સુખ તમને વિદ્યા દ્વારા મળશે. વસુદેવજી કૃષ્ણ જે આખા જગતના કૃષ્ણમ વંદે જગત ગુરુ, એ ભગવાનને ભણવા મોકલે વસુદેવજી, પિતા પ્રેમ ને વસ્તુ ન કરે. તો લખ્યું છે ભાગવતમાં 64 દિવસમાં 64 ડેઝ, 2 મહિના અને 4 દી, 64 દીમાં ભગવાન 64 કલા શીખી ગયા. જેટલું વેદોમાં શાસ્ત્રોમાં જેટલું જ્ઞાન છે 64 દીમાં ભગવાન, આમ તો શીખેલા જ હતા પણ એના સાંધી બનીને સૌભાગ્ય દેવા અને મનુષ્ય લીલા કરી રહ્યા છે તો એટલા માટે ભગવાન લીલામાં, બાકી તો બધું એનાથી જ્ઞાન આવે. ગીતામાં કહે છે વેદાંત કૃત વેદ વિદેહ ચાહમ, વેદ મેં બનાવ્યા, વેદ મારથી નીકળે છે અને વેદો દ્વારા જે પામવાના છે એ પણ મને જ છે અર્જુન, એટલા માટે તું મારી શરણમાં. ગીતામાં તો એમ બોલે ભગવાન, પણ એના એ ભગવાન આયા સુંદર કિશોર રૂપમાં સાંદીપની સામે મુંડો કરાવી ચોટલી રાખી અને બ્રહ્મચારી બ્રહ્મચારી ગોપિયારે તો શું શું કરીને આવ્યા, પણ આયા બ્રહ્મચારી બ્રહ્મચારી વેશમાં બેસી ગયા છે ભોળા વાળા છે. અને ગુરુ સાંદીપની જે શીખવાડે તરત યસ ઓકે આવડી ગયું, કારણ કે એને આવડતું જ તો ઓલરેડી. 64 કલા તમને ખબર, કલામાં એ વખતે ભગવાન શું ભણ્યા છે, ભૂમિતિ મેજરમેન્ટ એંગલ 90 નો ખૂણો આમ જાય ને એવું કઈ નતું, એમ 70 નો જાય અથવા અમીબા ને આજનું વિજ્ઞાન જે છે એ કઈ ભણતર નતું. એ વખતે તો કલા હતી રાઇડિંગ ઘોડે સવારી શીખવાની, મંત્ર થી કેશ ગુંથન વાળ કેમ ઓળવા કઈ કઈ સ્ટાઇલમાં, એ પણ એક કલા છે. એમ તો રાય તો પહેલેથી રાધારાણીના બહુ વાળ ઓળ્યા હતા લોકો વૃંદાવન, રાધારાણી હંમેશા કૃષ્ણ આગળ હેરસ્ટાઇલ લેવડાવતા અને કૃષ્ણ અદભુત લેતા, વાળવો વાળવો તો વર્ણન છે કલામાં વસ્તુ કોઈ પણ કલા. કૃષ્ણ તો અખિલ કલા ગુરુ છે. તો એ 64 કલામાં શું શું આવે, આ બધું આવે મહેંદી મૂકવાની કલા, મહેંદી અહીંયા પણ ગજની ગોપીઓ અહીંયા પણ મહેંદી મૂકે છે આપણે, તમે લોકો ઘણા આગળ વધી ગયા છો જોઈ લાગે એ પણ એક કલા છે. મહેંદી મૂકવાની કલા, ઘોડે સવારી, સંગીત, નૃત્ય, નટભર નાચવામાં તો ભગવાન શ્રી કૃષ્ણની હારે કોઈ ન, મધુર ભાષણ, કોઈને પટ્ટી પડાવી દે, બધામાં હોશિયાર. 64 આ બધી કલાઓનું પણ વર્ણન છે, થોડો ટાઈમ નથી. 64 દિવસમાં 64 કલા શીખી ગુરુ સાંદીપનીને દંડવત પ્રણામ કરી અને ગુરુ સાંદીપનીને કહે છે હે ગુરુદેવ ધન્યવાદ, તમે અમને વિદ્યા આપી, કારણ કે વિદ્યા જે આપે એનું ઋણ ક્યારેય કોઈ ચૂકવી શકે નહીં, તો એના બદલામાં ગુરુ દક્ષિણા રૂપમાં જે માગવું એ માગો. પત્ની સાથે મીટિંગ કરે સાંદીપની અને એનો પુત્ર માગે છે ને કે મારો પુત્ર સમુદ્રમાં સ્નાન કરવા ગયો હતો, યુવાન હતો પણ સમુદ્ર એને ચોરી ગયા, તો એ મારા મરેલા પુત્રને લાવી દે. સાંદીપની જાણતા હતા કે લાવીએ કેમ છે, કારણ કે યોગેશ્વર છે અને કાળના એક કાળ છે, જરૂર કરશે. કૃષ્ણ અને બલરામ રથમાં અસવાર થઈ ઉજ્જૈનથી આવ્યા પ્રભાસમાં, અત્યારે જે આપણું સોમનાથ સ્થળ છે, મોટો સમુદ્ર છે ત્યાં, અને ત્યાં ઉભા રહી અને ભગવાન કૃષ્ણ કેવળ ઉભા રહ્યા જઈને અને બોલ્યા હે સમુદ્ર. ખાલી આટલું જ બોલતા સમુદ્ર દેવતા મૂર્તિમાન થઈને દંડવત પ્રણામ કર્યા કે હે કૃષ્ણ દ્વારકાધીશ યોગેશ્વર આજ્ઞા આપો શું મને દયા કર્યો સીધા એકદમ. આપણે એવું બને તો અત્યારના જે ભગવાન છે એને કેવું જોઈએ, માલુ જરાક નગળ જ્ઞાન કેવો તો ઓલા નાળે નડી ગયેલા નાળિયેર કેવો જ્યાં આવે કસરા સીધા જેવો. આ કૃષ્ણ ભગવાન કોને કહેવાય, સમુદ્ર કિનારે ઉભા રહી જઈને કીધું હે સમુદ્ર, સમુદ્ર દેવ ને આવો ને એવું, હે સમુદ્ર ઓર્ડર આપતા હોય ને વેઇટર ઓર્ડર ઓનલી સમુદ્ર, ત્યાં તો ખોકામ આવતો ખોકામ ઉતાર રહી ખબર, કારણ કે રામ અવતારમાં થોડું તમને ખબર, રામ અવતારમાં જયારે પુલ બાંધવાનો હતો તો ભગવાન રામ તો કારણ કે એ વખતે તો મર્યાદામાં હતા ને, અત્યારે તો પૂર્ણ પુરુષોત્તમમાં છે એ ના છે, એ વખતે તો મર્યાદા હતી કે ભાઈ નહીં રાજકુમાર છું અને સમુદ્ર એક દેવતા છે તો એને પૂજા કરીશું, વ્રત કરીશું, પ્રાર્થના કરીશું અને પછી પ્રગટ થાય ત્યારે રસ્તો માગશે. તો ભગવાન રામે 3 દિવસ ઉપવાસ કર્યા ધ્યાનમાં બેઠા ને સમુદ્રને પ્રસન્ન કરવા માટે. અઢીથી થયા લખમણ એક ઘડી અલગ આવ્યો, તમે ઉભા થાવ આને એક બાણ માં હરખો કરી દઉં મને, કારણ કે ના ના એમ હરખો નથી કરવા, આપણે રઘુકુળ ને શોભે એવું કહે કે પણ આ 3 દિવસ આ તમે ઉપવાસ કરો છો ને એ તો ગોગોટા કરે સમગ્ર સમુદ્ર મોજા લઈને પલળી જતા. ભગવાન રામ જે શિલા ઉપર બેઠા હતા ત્યાં લક્ષ્મણ કે ભગવાન રામ એને રોકી રાખતા હતા, લક્ષ્મણજી રહેવાનું નતું, પણ 3 દિવસ પૂરા થયા તો સમુદ્ર એ કોઈ એને શું કહેવાય અનુમોદન આપ્યું નહીં, રિસ્પોન્સ આપ્યો નહીં. ત્યારે ભગવાન રામ ઉભા થયા કે લક્ષ્મણ તારી વાત સાચી છે, લાવ મારું ધનુષ્ય. સમુદ્ર ને આજ પૃથ્વી ઉપરથી હરે કૃષ્ણ કરાવવાનું સૂકવી નાખો. એમાં ધનુષ ની ક્યાં જરૂર પડે છે રામ? તો ભગવાન ને યાદ, તો ભગવાને પોતાની બે આંખો છે, કમળ જેવી આંખો છે, નીલાંબુજ શ્યામલ કોમલાંગ, કમળ જેવી સરસ રસમય સુંદર આંખો, પણ ભગવાનની વખતે જરાક આંખ ખોલી તો આખો સમુદ્ર ખડકવા માંડ્યો. સમુદ્ર ની અંદર જેમ સેલ્સિયસ ડિગ્રી તાપમાન ચાલુ કર્યું એમ ખોળવા માંડ્યો આગથી, કેમ ગરમ પાણી તમે ગેસ ઉપર શીબુ બંધ કરીને બે કલાક રહી દો કેવું થવા માંડે, બહાર વધારવા માંડે ને ખોળવા માંડે કે નહીં, એમ આખો સમુદ્ર ખોળવા માંડ્યો. અને અંદર બધા જીવ જંતુ મરવા હોય નહીં, ખાલી રામ ની દ્રષ્ટિ પડવાથી. અમારા ગુરુદેવ કહે છે કે અત્યારના જે ભગવાન જે કહેતા હોય ને પોતાની જાતને, એને સામે એક લોટો મૂકવાનો, કે આમ જરાક જોર ગરમ કરજો, કારણ કે ભગવાન રામ હતા ને એને આખો સમુદ્ર જોયો ને ગરમ, કે તેમાં લોટા ગરમ ની બોલો પોતે ટાઢો થઈ જાય પણ લોટો ગરમ થાય, દ્રષ્ટિથી લોટો ગરમ, આખો સમુદ્ર ગરમ કરવાની વાત જાય છે, સમુદ્ર માટે કેટલું જવાય. પણ ભગવાન ભગવાન છે, ભગવાન કોને કહેવાય? રામાયણ ભાગવત વાંચવી ત્યારે સમજાય, ત્યારે વ્યક્તિની બુદ્ધિ ખુલે કે મનુષ્યને ભગવાન ન કહેવાય. ભગવાન રામની દ્રષ્ટિ પણ સમુદ્ર મૂર્તિ માનથી ક્ષમા માગી, હે રઘુગુરુ સરકાર ક્ષમા કરો, તાકે લખમણજી કે કેમ આટલી વાર લગાડે, તાકે મારી ઈચ્છા હતી કે તમે મારી કીર્તિ વધારો, તમે મારી ઉપર બંધન નાખો અને આ સુંદર પુલ બનાવો જેથી તમારી કીર્તિ ઓર વધે, મારો કોઈ બીજો ભાવ નતો. સમુદ્રે પ્રાર્થના કરી અને પૂજા કરી, વંદનના સ્તુતિ કરી, અને ભગવાન રામ તો પાછા દયાળુ કોમળ અવતાર છે, એને ખુશ કરી દીધા. તો આ રામ અવતારમાં બેન, એટલે સમુદ્ર હવે ખબર હતી કે આ રામ અવતારમાં મર્યાદામાં હતા, એટલે બે ત્રણ દી થોડોક મોડો આમાં તો કે એટલે તરત નગર, કારણ કે સુદર્શન ચક્ર રેડી જ હોય, હવાહન કરવાની જરૂર પડે. સમુદ્ર મૂર્તિ માને આવીને કીધું, હે યોગેશ્વર બોલો શું આજ્ઞા છે? કારણ કે અમારા ગુરુ પુત્ર ને તારા મોજા રૂપી હાથે, કારણ કે સમુદ્ર ના હાથ કોને કહેવાય? મોજા એના હાથે જ કહેવાય. એ કે તમે એને લઈ ગયા છો, પાછો આવો. બસ સમુદ્ર એ કીધું કે મેં એને જોયો નથી, ઓળખતો નથી, પણ મારી અંદર એક અસુર રાક્ષસ રહે છે, શંખાસુર. હું નામ હતું એનું, શંખાસુર નામનો રાક્ષસ રહે છે, અને ઈ તેના તમારા પુત્ર ને લઈ ગયો છે તમારા ગુરુ ને. આટલું સાંભળતા સાથે સમુદ્ર ને આવજે ટાટા કાંઈ નહીં, બે કૃષ્ણ બલરામ સમુદ્ર ની અંદર પ્રવેશ કરી ગયા, અને જે શંખ આકારમાં એ રાક્ષસ રહેતો હતો. હવે જુઓ, ભગવાન જેમ દેવકીના ગર્ભથી પ્રગટ થાય, ભગવાન તો સનાતન છે પણ સંભવાની, એમ ભગવાનના પાર્ષદો પ્રગટ થાય, એમ ભગવાનના અસ્ત્ર શસ્ત્ર પણ પ્રગટ થાય. એવું બન્યું કે જયારે ભગવાન ગોલોક વૃંદાવનમાં વિષ્ણુ અવતારમાં બિરાજતા હતા, ત્યારે હાથમાં શંખ ચક્ર ગદા હોય ને ચતુર્ભુજ, તો શંખ ને ભગવાન વગાડે, તો શંખ પણ એક દેવતા છે, એને અભિમાન થયું કે જે હોઠનો સ્પર્શ લક્ષ્મીને પણ નથી મળતો, અને જે હાથનો સ્પર્શ લક્ષ્મીને બીજી સ્ત્રીઓ નથી, એ મને અખંડ મળે, અભિમાન થયું. કોને? શંખને. ભગવાને કરાવડે એવું છે, જય વિજય ને કેમ અભિમાન નો આવવા દીધા, એને પૃથ્વી પર લાવ્યા, એમ શંખ નહીં તે. તો લક્ષ્મી જે શ્રાપ આપ્યું હતો કે જે અધિકાર મારો છે હોઠનો, જે અધિકાર જે હાથનો, અને એમાં તને મેં આટલો આપ્યો છે ભગવાનની કૃપા, તું એનું અભિમાન કરે જા, તું રાક્ષસ થઈ જાય. તો એ ભગવાનનો વિષ્ણુનો પાંચ જન્ય શંખ રાક્ષસ થઈને સમુદ્રમાં રહેતો હતો, શંખ આકારમાં, અને ઈ આ પુત્રને ગળી ગયો. અને ભગવાન વિષ્ણુ જયારે કૃષ્ણ રૂપ જયારે પ્રગટ કર્યું મોર પૂર્ણ પુરુષોત્તમ અવતાર, ત્યારે એ શંખાસુરનો વધ કરી અને એ રાક્ષસનો વધ કર્યો, અને શંખના આકારમાં એ શંખ ભગવાને લઈ લીધો. એ જ ભગવાન કૃષ્ણનો પ્રસિદ્ધ શંખ પાંચજન્ય જેનું નામ છે, અને પાંચજન્ય ઋષિ કહે છે કુરુક્ષેત્રની ભૂમિમાં એને વગાડ્યો હતો પહેલા, પાંચજન્ય શંખ. અને એ પાંચજન્ય શંખ ને અસુરે મરી ગયો, શંખ ભગવાન શંખમાં ગોતે ફૂંક મારે કઈ ગુરુ પુત્ર છે કે નહીં, ન તો વળી સમુદ્રદેવને બોલાયા, ક્યાં છે તું? કહેતો તો લઈ ગયો, આ તો છે ને. હવે એને બધી ખબર છે કોણ ક્યાં છે, કૃષ્ણ ભૂત ભવિષ્ય વર્તમાન બધા જીવોનું જાણે છે, પણ મનુષ્ય લીલા કરી રહ્યા છે. સમુદ્રને કીધું કે તો નિશ્ચિત ત્યાં અહીંયા નથી, તો પછી યમ લોકમાં હોવો જોઈએ સંયમની પૂરી. તો ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામ સમુદ્ર માર્ગે, કારણ કે યોગેશ્વર છે, જઈ શકે સીધા યમ લોકમાં. અને યમરાજજી ના સંયમની પૂરીના ગેટે જયારે પહોંચ્યા, કેમ અજવાડે અંદર ઘરે તો કાલે ના આવે કોણ પણ હોવાની અમારા મુકેશભાઈ ઘર આગળ નીકળે કોણ કરે. સંયમપની ગુરુ ના ગેટ ઉપર આવ્યા ભગવાન, તો હવે તો એનો શંખ આવી ગયો ને, એનો હોન શંખ વગાઈ ગયો તો યમરાજ કળી ગયા કે આ તો મારા બન્યું મોઢું. એનો જ પાંચજન્ય નો અવાજ પણ ફેમસ હતો, સ્પેશિયલ હતો, પ્રખ્યાત હતો. હોન પ્રખ્યાત હતો ને, કળી ગયા કે આ તો કૃષ્ણ નો શંખ છે. તો યમરાજ સાક્ષાત પોતાના આસને થી ઉભા થઈ દંડવત પ્રણામ કરતા કરતા આવ્યા કે શું પધાર્યા પ્રભુ, આજ્ઞા આપો દાસ ને. એવો ભગવાન કોને કહેવાય? છે કોઈ સંસારની અંદર કે સાક્ષાત યમરાજ આવીને શું આજ્ઞા આપો એમ કે ગમે ત્યારે આવીને ગમે એને મારી નાખે? કાળ છે સાક્ષાત, પણ કૃષ્ણના ચરણોમાં પગે લાવે યમરાજ. શું પધાર્યા? કે મારો ગુરુ પુત્ર સાંદિપતિ નો પુત્ર અહીંયા આવ્યો છે, એના કર્મ ના કારણે એને એવા પાપ કર્યા છે, તો જ અમલોકમાં આવે અને તો જ આવું અકાલ મૃત્યુ થાય. અને અહીંયા આવ્યા છે એવા મને મેસેજ થશે, હા પ્રભુ અહીંયા છે, જલ્દીથી એને હાજર કરો અને મારે એને લઈને જવું છું, મારે ટાઈમ અત્યારે નથી. યમરાજ એ આત્મા સ્વરૂપ સાક્ષાત સ્વરૂપ એને પ્રદાન કરી, મૂળ સ્વરૂપ જે હતું એનો પુત્ર સાંદિપતિ ના, અને એને સામે લાવ્યા અને કૃષ્ણ બલરામ બે જીવતા પુત્ર ને લઈ અને એના ગુરુના ચરણોમાં રાખી દીધો, ગાડી તમારો પુત્ર. જો ભગવાન કૃષ્ણ ને કેટલો પાવર છે, સમુદ્ર એનથી દીવે છે, રાક્ષસો શું કહેવાય, સાક્ષાત યમરાજ એના ચરણોમાં ઝૂકે છે, અને મૃત્યુના મુખમાં ગયેલા પુત્ર ને પણ જીવનદાન આપીને જે પાછો લાવીએ કે છે એને ભગવાન કહેવાય. અને એવા ભગવાનની ભક્તિ કરવી છે, કારણ કે આપણે બધાની એ જ દશા છે. એક તો આપણને કાળ ખાઈ જવાનો, આપણે કર્મ એવા કર્યા છે કે આપણે પાપ દુઃખ ભોગવવાનું, પણ કૃષ્ણની શરણમાં જઈશું તો યમથી બચી જઈશું, યમ દંડથી બચી જઈશું અને પાપોનું બધું પ્રાયશ્ચિત પણ થઈ જશે. કારણ કે એ કરીએ કેમ છે? કૃષ્ણ જ કેવળ મુક્તિ દઈએ કેમ છે? એટલે વાંચો વેદ પુરાણ, કોઈ દેવતાએ કોઈ દેવીએ કોઈ ગુરુએ મુક્તિ આપી હોય? રાતી જ નહીં. નજકુંદ મહારાજ નો પ્રસંગ, કેટલાય સંતો નો પ્રસંગ, મુક્તિ કેવળ મોરલી વાળો મુકુંદ દઈએ, કૃષ્ણ દઈએ. અને એટલા માટે એનું ભજન કરવું જોઈએ, એનું નામ લેવું જોઈએ. અને વૃક્ષમાં પાણી નાખો તો ડાળે પત્તે બધે ફોગી જાય, એમ ભગવાન શ્રી હરિ કૃષ્ણ ને કોઈ પ્રસન્ન કરે તો બધા દેવી દેવતા ઋષિ બધા એની ઉપર પ્રસન્ન થઈ જાય. આ ભગવાન નો સ્વભાવ છે. પેટમાં તમે ખાવાનું નાખો તો કેમ આખા શરીરમાં તમે પેટમાં ખાવાનું, અહીંયા એનર્જી વધે છે ને, કે આંગળીએ નાખવું પડે, નખમાં પૂરો છે, દાળ થોડી નાકમાં નાખે, ક્યાં નાખે? પેટમાં નાખે, ક્યાં? આખા શરીરને પાવર મળે છે કે નહીં? આખા વિશ્વના આત્મા, વિશ્વાત્મા કૃષ્ણ છે, અને એને પ્રસન્ન કરો, બધા તુષ્ટ, યસ્મિન તુષ્ટે જગત તુષ્ટ. તમને ખબર છે ને, દ્રૌપદીએ સાગનું પત્તું ખવડાયું, દુર્વાસા ઋષિ જમવાયેલા, એક પત્તું ભગવાને ખાધું, ચોખાનો દાણો, એ ઉટકમ રહી ગયો, એ રાખ્યો હતો ને, એને વાસણ ગગન નતું ઉતાર્યો, પણ ભગવાનને પ્રગટ કરી દીધો. અક્ષય પાત્ર સૂર્યએ દીધું દ્રૌપદીને. તો જેવું કૃષ્ણએ મુખમાં લીધો અને ઓડકાર ખાધો, જેટલા ઋષિ સંતો દેવતા બધાના પેટ ફૂલ. કૃષ્ણને તેની ધરાવી દીધો એટલે બધાને આવી જાય એટલી ભાન થાય ને આ પ્રસંગથી આપણને. એટલા માટે ભગવાનને રોજ ભોગ લગાવવું જોઈએ, તુલસી પત્ર નાખીને, શુદ્ધ પ્રસાદ, કાંદા લસણ વગેરે. ભગવાન ગીતામાં કહે છે, મારે હું આ લઈ સત્વગુણી વસ્તુ આઈટમ ભગવાન ખાય, અને એવો શુદ્ધ પ્રસાદ બનાવીને તમે ખાશો, બાળકોને પતિને ખવડાવશો, ક્યારેય કોઈ રોગ નહીં આવે, ક્યારેય અકસ્માત નહીં થાય, ભગવાન રક્ષા કરશે, એની બુદ્ધિ પવિત્ર રહેશે, એનું મન શાંત રહેશે, અને એના હંમેશા સારા વિચારો આવશે. આહાર ઉપર બહુ પ્રભાવ પડે. એટલા માટે વૈષ્ણવો કૃષ્ણને ધરાવી અને કેવળ શુદ્ધ પ્રસાદ જ ખાય. એમ તો કૃષ્ણ ગીતામાં કહે છે, મને ધરાવ્યો વગરનું તમે ખાવ છો તો એ પાપ ખાવ, ભલે તો શાકભાજી લો, કારણ કે એને એ જીવ છે, એને કાપવામાં પાપ લાગ્યું છે, એની મહેનત કરવામાં બીજાનું ઋણ ચડ્યું છે, ખેડૂતોનું કેટલું એમાં દોષ છે, પણ ભગવાન કૃષ્ણ પૂર્ણ શુદ્ધ સચ્ચિદાનંદ છે, એને ધરાવો એટલે એનું પાપ બધું ભગવાન હરી લે, અને એની દ્રષ્ટિથી જોઈ એમાં અમૃત નાખીને પ્રસાદ બનાવીને તમને રિટર્ન આપે. તો કેટલી શુદ્ધ પવિત્ર વાત છે, પણ આ ભક્તિ વેદ વાંચતા હોય એને ખબર પડે. તો અત્યારના કહેવાય, ના પડી મૂક્યું ના ભગવાન ક્યાં, એ ખાય ત્યારે હાટું વધે હું. અમારા ગુરુને કહેવાય પછી, ભગવાન ક્યાં ખાય, એ ખાય ત્યારે હાટું હું વધે. ભગવાન તો આપણી ગોળે નથી ખાતા, ભૂખડ નથી, કે ભાવે મેં કહ્યું આવું પડી જાય વિદ્ય સદગુરુ ભગવાનની દ્રષ્ટિ પડવું એ જેનું ખાવું, કારણ કે ભગવાનનું જોવું ને ખાવું બે એક છે. ભગવાન સચ્ચિદાનંદ છે, ભગવાનનો નખ પણ ખાઈ શકે, સૃષ્ટિ કરી શકે. ભગવાન આપણી જોડે હર માસનું પૂતળું નથી. એવું નથી કે આંખથી જ ભગવાન સાંભળી શકે અને જોઈ શકે અને ભૂખથી જ ખાઈ શકે. એ આપણે બધા ભગવાન તો આંખથી ખાઈ પણ શકે, જોઈ પણ શકે, સૃષ્ટિ પણ કરી શકે, કોઈને મારી શકે. જોઈ ભગવાનને પહેલા સમજવા પડશે ભગવાન હું વસ્તુ છે, ત્યારે આ બધા પ્રશ્ન નહીં રહે. એટલા માટે બધા અયોધ્યાવાસી અધ્યવાળા નહીં પણ અયોધ્યાવાસી છો તમે બધા, અને તમને બધાને પ્રાર્થના, ભગવાનનું ભજન કરો. ભગવાનનો અવતાર છે નારાયણ કૃષ્ણ રામ, ભગવાન હોવા જોઈએ. એમનો ફોટો રાખો ઘરે, એમને ભોગ લગાવીને ખાઓ, અને સમય તમારું કામ કરતા કરતા મહામંત્ર રામ અને કૃષ્ણનું નામ જપો, અને આવી રીતે સત્સંગમાં જાઓ. ગીતા ભાગવતના શુદ્ધ સત્સંગ થતા હોય, અને એમાં જે પવિત્ર સંદેશ શિક્ષા છે અને જીવનમાં ઉતારો, બધા દોષ વ્યસન ખરાબ ટેવો બધી કાઢો જીવનમાંથી ભગવાનને પામવા હોય તો. મનુષ્ય જીવન સફળ કરવું હોય તો કૃષ્ણને પ્રસન્ન કરવા પડે છે, અને પાપ કરતો વ્યક્તિ કોઈ દી ભગવાનને પ્રસન્ન નહીં કરી શકે. તો વ્યસન કરવું એ પાપ છે, છોડવું જોઈએ બધા એ વ્યસન. ચા કોફી બીડી તમાકુ નાના મોટા જે કાંઈ હોય, છોકરાઓને આનાથી બાકાત રાખો, દૂર રાખો. શુદ્ધ પવિત્ર વૈષ્ણવ જેવું જીવન જીવો કે દેવતાને ભગવાનને તમારા ઘરે આવવાનું મન થાય, હે ને. આપણે જ ચોખ્ખાને શુદ્ધ હોવા જોઈએ, પણ આપણે આપણી રીતે મન ફાવે એવું જીવતા હોય પછી ભગવાનને બોલાય ભગવાન ફરી નવરા નથી, હે ને. મજબૂર લાચારે નથી, આપણી ભક્તિ એવી હોવી જોઈએ કે ભગવાન સામે આવીને આવે. જુઓ સાંદીપનીની ભક્તિ હતી, આખી દુનિયાને શીખવાડવાળા ભગવાન એને શીખવાડ્યા, ભગવાનની લીલા છે. એટલા માટે થોડો સમય હતો તો મેં તમને કૃષ્ણનું ચરિત્ર શોર્ટમાં કીધું. ભાગવતજીમાં શુકદેવ ગોસ્વામી વર્ણન કરે, હે રાજા પરીક્ષિત, યોગેશ્વર સુદર્શન ચક્રધારી ભગવાન કૃષ્ણ બધાના સ્વામી છે, અને એ જ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે, અને એને પ્રસન્ન કરવાથી બધા પ્રસન્ન થઈ જાય છે, અને એની કૃપા મળે તો બધાની કૃપા મળી ગઈ જણાય. તો જીવનનું પરમ લક્ષ્ય છે કૃષ્ણની ભક્તિ કરવી, કારણ કે કૃષ્ણથી કાળ પણ દીવે છે અને કૃષ્ણથી સમુદ્ર દીવે છે. આ પ્રસંગમાં દેખાય, અને કૃષ્ણ જ મૃત્યુના મુખમાંથી અમર બનાવે છે આપણને. એ જ છોડાવી એક છે જે રીતે ગુરુપુત્રને લાવ્યા પાછા, અને જે કોઈ આ પ્રસંગ સાંભળે છે એનું અકાળ મૃત્યુ નથી થતું, આશીર્વાદ આપે છે. કોઈ આ કથા માત્ર સાંભળે તો એને એનું અકાળ મૃત્યુ નહીં થાય, અને ભગવાનની ભક્તિ મળશે, એના પાપ ધોવાઈ જશે સાંભળવાય કૃષ્ણની આ કથા. એટલી સુંદર વાત છે આ બધી, શુકદેવ ગોસ્વામી આ કથા કહી રહ્યા છે. ધન્યવાદ તમને બધાને, કૃષ્ણની રામની કથા તમે પ્રેમથી સાંભળી, મને પણ બહુ આનંદ થયો તમારા બધાના દર્શન કરવાથી. હવે તમારા બધાનો ભાવ ભક્તિ રહી તો મહિનામાં બે પ્રોગ્રામ થશે અહીંયા, એક રવિવારને એક રવિવારે. થોડું લગ્ન ગાળા તમને બધાને ભજીયા બરફી ને બધું ખાઈ જાય છે, થોડા નવરા સાથે રેગ્યુલર કરી. મુકેશભાઈ બધા કદાચ લગ્ન પતી ગયા તો બસ આવડા પતી જાય, પેલા કેવી રીતે વૈષ્ણવ બનો શુદ્ધ, અને તમે શુદ્ધ ભગવાનની ભક્તિ કરશો, ભગવાન તમારી હારે છે, હૃદયમાં છે, હારે છે, બધે તમારી રક્ષા કરશે. બધા જીવનના ક્ષેત્રોમાં ભણવાનું હોય, નોકરી હોય, ધંધા હોય, વ્યવહાર, બધે તમને ભગવાન સફળ બનાવશે. કારણ કે કૃષ્ણ કોઈ દી કોઈને એના ભક્તોની લાજ જાળવા દેતા, એને ફાવતું જ નથી કે એનું નામ લેતા હોય એનું કઈ કામ બગડે. ભગવાન અંતર્યામી છે, શક્તિમાન છે, દયાળુ છે, બધા ગુણોની ખાણ છે, અને એવા કૃષ્ણનું નામ જપો, ભગવાન તમને સુખી રાખશે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે. ધન્યવાદ માતાઓને, પ્રભુજીઓને, બધાને. આવો 2 મિનિટ ભગવાન નામ સંકીર્તન કરીએ ઉભા થઈને.
હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે